संभव भीति भेदनम् सुख संपत् करुणानिकेतनम् व्रतदान तपक्रिया फलम् सहजानंद गुरुं भजे सदा। मारा हया नहार महालौकिक मूर्ति मारा आत्मा मा सदा रहना भैया मा सुख पूरते। सुख ना सागर श्री हरि महासमर्थ मोरार आनंद तमारो मने आपियो करुणा करीने तमे अपार। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। पहला पहला प्राण प्यारा घनश्याम महाराज, पूजनीय वाला संतो, अने आप सब आनंद विद्यानगर एवं नडियाद हिम्मतनगर आदिना वाला भक्तों, आप सबने जय स्वामीनारायण। वरसता वरसाद में सुंदर मजाना आ ईश्वरे आपेला वातावरण में आज आया आनंद ने आंगणे अपने भगवान स्वामी नारायण ने राजी करवा, एमनो महिमा समझवा, एमा दिल जोड़वा सुंदर शनि रवि बे सभा करीशू। भगवान ना एक महान भक्त जेना ऊपर भगवान स्वामी नारायण अने समग्र सत्संगति राजी हता एवा करियाणा ना मीणबानी कथा अपने वागोळीशू। एमांथी घणुं बधुं बल आपणने मळशे, आपणा आत्मा पण भगवान स्वामीनारायणमां हेत वधे, सद्गुणो वधे एम आमांथी अवश्य ग्रहण करशे। अद्भुत कथा छे। तो वाला भक्तो सर्वे अति ध्यान दईने सांभळजो। आणंद विद्यानगरमां वसता आप सर्वे वाला भक्तो भगवान स्वामीनारायणना अति वहला आश्रितो छो। वड़तालवासी श्री लक्ष्मीनारायण देव अने ध्येय स्वरूप श्री सर्वावतारी हरिकृष्ण महाराजना प्यारा भक्तो छो। अने आजे तमारे भाग्ये आ बे दिवसनो अनुपम सत्संग आयो छे। अत्रे परम भक्त नयनेश भाई तथा लक्की भट्टू आ बधा जे भक्तो छे अहींया खूब बधा भावनावाळा छे, खरेखरी निष्ठावाळा छे। सुंदर मजानुं अद्भुत आयोजन गोठ्युं छे, एमने खूब खूब धन्यवाद। भगवान स्वामीनारायण जोवा जेवा, पाममा जेवा, माणवा जेवा, अति अद्भुत जाणवा जेवा श्रीहरि छे। ए परमात्मानी कथा अपना काने होय क्यांथी, ए भगवानना दर्शन अपनी आँखने होय क्यांथी, ए परमात्मानो स्पर्श अपनी त्वचाने होय क्यांथी, ए परमात्मानो ध्यान अपना हृदयने मळे क्यांथी। आ भगवान स्वामीनारायणनी उपासना मळी छे ए भगवानी कृपा नथी तो बीजुं शुं छे। मूळ संप्रदायमां શ્રેષ્ઠતમ ઓરિજિનલ સિદ્ધાંતમાં આપણે બધા બેઠા છીએ એ પરમેશ્વર શ્રી હરિકૃષ્ણ મહારાજની કૃપા નહીં તો બીજું શું છે. ભગવાન સ્વામિનારાયણને પામવાનો એકદમ ચોખ્ખો જે વાસ્તવિક માર્ગ છે એ માર્ગ ઉપર આપણે રહ્યા છીએ એ કેવળ પરમેશ્વરની કૃપા નહીં તો બીજું શું. વળી ભગવાન સ્વામિનારાયણે આવા સંતો ભક્તો આપણને આપ્યા છે એ એમની દેન છે ને, એમની કૃપા નહીં તો શું. એમ અલબેલડે અઢળક કૃપા કરી છે આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી છે એટલે તો આપણે આ વરસતા વરસાદમાં પણ વિઘ્નોને નહીં ગણકારીને આ સત્સંગમાં આવીને બેઠા છીએ. મહાન મુક્ત મીણબાની જીવનગાથાને સાંભળવા, મનન કરવા, વાગોળવા ને એવા થાવા અહીંયા આપણે આવી ગયા છીએ. આને જ ભગવાન શ્રી હરિની કૃપા હું માનું છું. અવતાર ના અવતારી જે શ્રી પુરુષોત્તમ રાય અક્ષરધામ થી આવ્યા એ જ જીવો તારવા આ બ્રહ્માંડની અર્ધી આવરદા ગઈ ત્યાં સુધી આ બ્રહ્માંડના મોટા મોટા દેવો ઈશ્વરોએ ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદની ખૂબ પ્રાર્થના સ્તુતિ કરી કે અમારા બ્રહ્માંડમાં પધારો. ત્યારે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ આ બ્રહ્માંડમાં આવ્યા. સર્વે અવતારને ધરનારા, સર્વે અવતારનું મૂળ, સાકાર દિવ્ય અક્ષર ધામમાં વિચરનારા સર્વાત્મા શ્રીહરિ, એ જ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. એ જ ધર્મ ભક્તિના પુત્ર શ્રી ઘનશ્યામ છે. એ જ વડતાલમાં બેઠેલા શ્રી હરિકૃષ્ણ મહારાજ છે. અને એ જ આપણા ઘર ઘર બિરાજમાન સહજાનંદ સ્વામી શ્રી હરિજી છે. એ જ આપણા લાડકવાયા મહારાજ. વાલા ભક્તો, આવા ભગવાન ક્યાંથી મળે? મળે જ ક્યાંથી? વળી એ મહારાજ પોતાના મુક્તો સાથે લઈને આવ્યા હતા. એના સમાગમે આપણને એની જટ ઓળખાણ થાય. એ જ મુક્ત પોતાના લાવ્યા જીવો તારવા આય જે 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 મુક્ત પોતાના હેવાલો લાવ્યા જીવો તારવાય મુક્ત પોતાના લાવ્યા શ્રીહરિ તમે સંગાત બહુ જીવોને ઓળખાવ્યા એણે પુરુષોત્તમ નાથ બહુ જીવોને ઓળખાવ્યા એ મુક્તોએ બહુ જીવો ઓળખાવ્યા ભગવાન સ્વામિનારાયણની ઓળખાણી કરાવી. એણે બહુ મોટો પરોપકાર કર્યો આ ભારતવાસી પ્રજા ઉપર. બાઈ ભાઈ ગૃહી ત્યાગીને આપ્યો આનંદ નેહે નાથે નવારિયા પ્રેમે આપ્યો પ્યા. એટલો બધો ભગવાન સ્વામિનારાયણે પ્રેમ આપ્યો છે. પ્રેમમાં કઈક ગાંડા થયા હતા નેચી નવાડ્યા અને પ્રેમમાં એટલા બધા ભગવાને તરબોળ કર્યા કે ન પૂછો વાત. સ્વામી સહજાનંદજીએ નારીઓ તારી અપાર, સો વાર ધુવે ચરણ ને ઋણ ન ઉતરે પાર. મહારાજે અહીં આવીને એટલી બધી બહેનોને સુખી કરી, મહિલા વર્ગને એટલો બધો અધર્મથી પાપથી ભોળપણથી ઉગાર્યો અને દિવ્ય જ્ઞાન આપી, આત્મા રૂપ કરી, પરમાત્માએ પોતાનું દિવ્ય સ્વરૂપ સમજાવી એમના આત્માને મહામુક્તની પદવી આપી છે. માટે આ દેશની નારીઓ સ્વામિનારાયણ ભગવાનના ચરણને રોજ હોવાર દૂધે ધોઈને દૂધ પીવે તોય ભગવાન સ્વામિનારાયણના ઋણમાંથી એમની મુક્તિ થાય એમ નથી. એ જી ધન ધન માતા મીણબા, એ તો મુક્ત નો અવતાર, પ્રેમે સેવા પાતળીઓ નારાયણ નરાકાર. એ જેણે પ્રેમે સેવા પાતળીઓ નારાયણ નરાકાર, માટે એ મીણબાને લાખો વંદન છે. નરરૂપ સહુના નાથને, હે નરરૂપ સૌના નાથને સોંપી દીધા એણે હાથ, લોક કુળની લાજ તજી હરી રાખ્યા હૈયા સા. માટે આત્માને વંદન કરવાનું મન થાય. એણે ભગવાનને ઓળખી લીધા હતા, ભગવાનથી અધિક કાંઈ રાખ્યું નહોતું, પરમેશ્વર સિવાય એને કોઈની પડી નહોતી. ભલે સમાજમાં સ્ત્રીનો અવતાર હતો, પરંતુ એનું માન, એમની નિષ્ઠા, એમનું સમર્પણ અલૌકિક હતું. નતમસ્તકે ભલ ભલાને આદર આપવો પડે એવી એમની જીવન શૈલી હતી. એવા મોટા મીણબાઈનું ભાવે કહું આખ્યાન, શ્રોતાજનો સૌ સાંભળો રાજી થશે ભગવાન. હે જે એવા મોટા મીણબાઈનું ભાવે કહું આખ્યાન, શ્રોતાજનો સૌ સાંભળો રાજી થશે ભગવાન. બેનબાની કથાની આ દ્વિતીય સભા છે. ભગવાન સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ વિક્રમ સંવત 1861માં કારિયાણી ગામમાં 3 મહિના રહ્યા હતા. કારિયાણીમાં, કારિયાણી અને કરિયાણા બહુ શબ્દોમાં ફેર નહીં હોવાથી ક્યાંક ક્યાંક બોલવામાં, લખવામાં, સમજવામાં થોડો ખ્યાલ ન હોય તો એક ભાવ થઈ જાય. કારિયાણીની વાત અહીંયા એટલા માટે કરું છું કે ભગવાન સ્વામિનારાયણે 3 મહિના એ વખતે રોકાણા ત્યારે ત્યાં વસંત પંચમીનો ઉત્સવ કર્યો હતો માચા ખાચરની પ્રાર્થનાથી. અને એમાં માચા ખાચરે પોતાના સગા સંબંધીઓને બધાને કાઠી દરબારોને તેડાવ્યા હતા પ્રગટ ભગવાનના દર્શન થાય અને સગા સંબંધીઓનું કલ્યાણ થાય એવા ભાવથી આ બધાને બોલાવ્યા હતા. એ વખતે ઘણાક દરબારો ભગવાન સ્વામિનારાયણના દર્શને આવ્યા હતા આ વસંત પંચમીના સમયમાં આવ્યા હતા. અને ભગવાન શ્રી હરિનું ઐશ્વર્ય પ્રતાપ સામર્થ્ય દર્શન મૂર્તિ પ્રભાને સુખને ધર્મને રીતને ભાતને નિયમ જોઈને સત્સંગી થયેલા. આ ઉત્સવમાં કરિયાણા ગામથી મીણબા પણ પોતાના સંબંધીઓ સાથે આવ્યા હતા સંવત 1861માં. અને એ વખતે મીણબાના મનમાં એવો ભાવ થયો હતો કે મારા ગામમાં લઈ જઈને પરમહંસો સાથે પરમેશ્વરને મારે પધરામણી કરાવીને રાજી કરવા છે, એટલું જ નહીં પણ આવો ઉત્સવ મારે પણ મારા ગામ કરાવવો છે. આમ મનમાં એક સંકલ્પ, એક ભાવના, એક ઉત્સાહ હતો, એ એમનેમ પડ્યો હતો. દિવસ પછી દિવસ જાય છે. ભગવાન તો એવા સમર્થ છે, દયાળુ છે, ઉદાર છે, પોતાના આશ્રિતના શુદ્ધ ભાવને જાણે છે અને એના સંકલ્પો પ્રભુ અવશ્ય પૂરા કરતા હોય છે. પછી તો ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં વાસ કરીને રહેવા આવ્યા છે. ગઢપુરવાસી ભક્તોના પ્રેમને આધીન થઈ ગઢડું મારું હું ગઢડાનો એમ કહીને મહારાજ ત્યાં રોકાણા છે અને વિધવિધ સમયે ઉત્સવો ગઢડામાં થાય છે. એમાં રામનવમીનો ઉત્સવ મહારાજે ગઢડામાં કરેલો અને એ વખતે આ ઉત્સવમાં પણ કરિયાણાના ભક્તો આવ્યા હતા. દેહો ખાચર ને મીણ બાઈ કરિયાણે થી આવેલા ચાઈ, દેહો સમયમાં ગઢડે મીણબા ને એમના દિયર દેહો ખાચર અગર તો દાહા ખાચર જે કહો તે આવેલા.
તેણે વિનતી કરી જોડી હાથ, તેણે વિનતી કરી જોડી હાથ,
હે પ્રભુ આપ કરિયાણા પધારો ઉત્સવ કરો.
પ્રભુએ કહ્યું તે હની પાસે
વાલો મારો મંદ મંદ હસતા એવું બોલે છે કે મીણબા આવશું
જ્યારે આ સર્વે સંઘ વેરાશે.
આ રામનવમીના સમયમાં ગઢડામાં આવેલા હરિભક્તોના સંઘ બધા જશે ત્યારે અમે નીકળીશું.
લઈ સંતનું મંડળ ત્યારે,
વરદાન મળી ગયું, મીણબા ફાવી ગયા. હવે કરિયાણા તીર્થ ધામ થવાનું, ઇતિહાસના પાને અમર થઈ જવાનું. જ્યાં ભગવાનને ભગવાનના સંતો આવ્યા હોય, પગલા થયા હોય, જમ્યા હોય, નાયા હોય, ધોયા હોય, ઉત્સવ સત્સંગ કથા વાર્તાન લીલાઓ થઈ હોય, એ ઇતિહાસના પાને અમર થાય છે. ત્યાં લોકો આવીને વંદન કરે છે, એની માટી હાચવીને લઈ જાય છે. મીણબા અને દાહો ખાચર વગેરે કરિયાણા વાસીઓ તો ભગવાન શ્રીહરિનું વરદાન મેળવી અને પોતાને ગામ ગયા છે. આ બાજુ ભગવાન સ્વામિનારાયણે સંવત 1862ની સાલનો ગઢડામાં અન્નકોટોત્સવ કર્યો અને પછી કરિયાણા જવાની તૈયારી કરી. ખૂબ કરુણા કરીને સંત મંડળ મોટું આરે લીધું અને ભગવાન સ્વામિનારાયણ કરિયાણા ગયા છે. એ વાત હરિલીલા અમૃતમાં નોંધાણી છે.
સંત સહિત હરિ ઉતર્યા, દેહા ખાચર ને દરબાર રે, બહુવિધે મીણબાઈએ
પૂજા પ્રેમથી પ્રાણ આધાર બહુવિધે મીણ બાઈએ પૂજા પ્રેમથી પ્રાણ આધાર બહુવિધે પૂજા એમ કે છે ભાત ભાતના વસ્ત્ર ઘરેણા અલંકાર ચંદન અબીલ ગુલાલ આરતી ધૂપ દીપ આ તે ચરણ ધોયા એવી પૂજા કરી મીણબાઈએ અતિ પ્રેમથી પૂજ્યા પ્રાણ આધાર અંતરમાં આનંદ થયો છે
સુણો ભૂપ અભે સિંહ ભાઈ મહાસમરથ તે મીણ બાઈ
અદ્ભુત વાત છે ભગવાન મહાસમર્થ હોય એ તો હું તમે સમજી એવી વાત છે
મહાસમરથ તે મીણ બાઈ જન્મથી હરિ જે લીલા કરે
સાથી મીણબાઈ મહાસમર્થ જન્મથી ભગવાન સ્વામિનારાયણ જે જે લીલા કરતા
ઘેર બેઠા તે દેખે નજરે
દેખાય કોઈને
એ ઘેર બેઠા ઘેર બેઠા તે દેખે નજરે એ તો અક્ષર ના રહે નાર
ગ્રંથકાર અક્ષર ના રહેનાર કે છે ભગવાન સ્વામિનારાયણે દેવહૂતિનો અવતાર કહ્યો છે ભગવાન કપિલની માતા દેવહૂતિ પણ અહીંયા આચાર્ય વિહારીલાલજી મહારાજ હરિલીલા અમૃતમાં અક્ષર મુક્ત અક્ષર મુક્ત જેમ ભવને લખે એમ લખે
આવી લીધો મનુષ્ય અવતાર પ્રભુ પ્રત્યક્ષ ને તેથી પેખે
આ તો અક્ષરધામમાંથી મુક્તએ આવીને અવતાર લીધો છે એટલે જોઈ જોવે છે આમ
બીજા દેવ દેવી નવ દેખે
એનું કામ નહીં બીજા દેવ દેવીઓનું
હવે શ્રી હરિની સુણો વાત પ્રભુ નિત્ય ઉઠીને પ્રભાત
રોજ સવારે મહારાજ વહેલા ઉઠી કાળુભાર નદીએ નાવા જાય છે નિર્મળ જળમાં નાય છે આ ગામ કાળુભાર નદીને કાંઠે છે સંતોને ત્યાં યોગાભ્યાસ કરાવે છે અક્ષરધામનો અધિપતિ એકવાર મહારાજ ત્યાંના દરબાર દેહાખાચરને એમ કહે છે કે દેહાખાચર તમે છે ને અહીંયા એક કોઠો કરાવો દેહાખાચર કહે છે કે મહારાજ કો એવો કરાવું પણ આ એક માળનો કરેલો છે એને જરાક બીજો માળ લઈને મનગમતો બનાવી દઈએ તો મહારાજ કહે બહુ સારું તો અમારે સંતોને આમાં રહેવું છે એકાંતમાં નદીને કાંઠે સરસ મજાનો કોઠો પછી દેહાખાચરે બનાવડાવ્યો છે એ વાત આવે છે
અહીં એકાંતમાં વસી વાસ સંતને શીખવું યોગા અભ્યાસ
સ્વામિનારાયણ ભગવાન મહાયોગી હતા ગોપાલ યોગી પાસે યોગ શીખ્યા હતા મનુષ્ય ચરિત્રમાં પણ એ તો પરમેશ્વર હતા સંતોને યોગાભ્યાસ કરાવવાનું શીખવાડવાનું ભગવાનને ભારેતા આ નદીને કાંઠે મારે સંતોને યોગાભ્યાસ શીખવાડવો છે.
નદીથી દક્ષિણે મન ભાવ્યો,
એક માળનો બુરજ હતો, પછી ગોંડલના સત્સંગી કડિયા દેવરાજભાઈને બોલાવીને બીજા માળ બંધાવતા હતા. અદ્ભુત વાત છે. એને ગ્રંથમાં આ રીતે લખ્યું,
દેહા ખાચરે કોઠો કરાવ્યો,
નદીથી દક્ષિણ દિશાએ,
પછી ત્યાં કેટલા એક માસ,
આમાં લખ્યું છે,
વૃષનંદને કીધો ત્યાં વાસ.
કેટલા એક માસ એમ લખ્યું છે, બે માસ મહારાજ રહ્યા હતા અને આ કોઠો કરાવતા હતા. કયા બે મહિના? તો વિક્રમ સંવત 1862ના માક્ષર અને પોષ માસની આ વાત છે. અષાઢી વર્ષે પ્રમાણે સમજો, ગોંડલના સત્સંગી કડિયાને બોલાવીને બીજો માળ બંધાવતા હતા. એક દિવસ કાળુ મકવાણાએ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી કે મહારાજ કૃપા કરીને મારે ઘેરે પધરામણી કરો. ભગવાન સ્વામિનારાયણ કે બહુ સારું. પછી કાળુ મકવાણાને ઘેરે ભગવાન સ્વામિનારાયણે પધરામણી કરી છે અને ત્યાં બહાર ચોક હશે કે ઘરમાં સભા કરી અને મહારાજ સભામાં વાતો કરવા માંડ્યા. સાંભળો સાંભળો સર્વે બાઈઓ ભાઈઓ, મારી વાત સાંભળો. તમારા જીવનું કલ્યાણ કરે એવી તમને હું વાત કરું છું. આવો મનુષ્ય દેહ મળ્યો છે માટે તમારા આત્માનું કલ્યાણ કરજો. સારા કર્મ કરજો, વહેલા ઉઠીને સ્નાન દાંતણ પૂજા કરજો, ભગવાનની ભક્તિ કરજો, મંદિરે જાજો. કેમ જે વારે વારે આવો ચિંતામણી રૂપ દુર્લભ મનુષ્ય દેહ મળતો નથી, અને આવા મનુષ્ય દેહથી કાગડા ના ઉડાડાય. ચિંતામણી રૂપ મનુષ્ય દેહથી કાગડો ના ઉડાડાય. કાગડા નો ઉડાડવા એટલે તો કે કઠિયારો હતો, વગડામાંથી લાકડાનો ભારો લઈને ઘરે જતો હતો. વચમાં નદી આવી, એમાંથી છોકરાને રમવા માટે 5 પાસિકા વીણ્યા, પથ્થર નાના મોટા. આમ આમ છોકરા રમતા પહેલાં, હવે ખબર નહીં રમત રહી છે કે નથી રહી, ડબોન ઢાં કરે ખબર છે. પણ એમાં એક ચિંતામણી આવી ગયો, કઠિયારાને ખબર નહીં, હાથમાં મુઠ્ઠી વાળેલી લઈને જતો હતો. એમાં એના મનમાં એમ થયું કે થોડોક તડકો છે, આટલામાં ક્યાંક ઝાડ હોય તો કેવું સારું, ત્યાં રસ્તાને કાંઠે સુંદર ઝાડ દેખાણું. એને ખબર અહીં ઝાડ છે નહીં, આ કેવી રીતે થઈ ગયું. પણ પેલો હાથમાં ચિંતામણી હતો ને એના પ્રતાપ બની ગયો. પછી ત્યાં જઈને ભારો નાખીને છાંયે બેઠો, ત્યાં મનમાં વિચાર થયો, ભૂખ લાગીશ, જો કંઈક ખાવાનું હોય તો સારું, બાજરાનો રોટલો ને છાશ ને શાક, ત્યાં તો મોર દેખાણું. અને મનમાં એમ થયું કે મારા દીકરાનો આજ મને જે વિચાર આવે એ બધું થાયશ, સમજાણું. પછી એના મનમાં એમ થયું કે લાઈન સંકલ્પ કરવા દે ને, થાય છે કે નહીં જોઈ તો ખરા, કે સરસ મજાનો મહેલ બની જાવ, કે ત્યાં બની ગયો. આ હા, કે સરસ પલંગ બની જાવ, ત્યાં પલંગ બની ગયો. એમાં આડો પડીને હું તો ઓલી મુઠ્ઠી એમ નમજો, એમાં ગઢને કાંગરે આવીને કાગડો માંડ્યો બોલવા, તો કે માંડાવો મહેલ મળ્યો ને હોવા મળ્યો ને તારી જાતના તું ડખો કરે. લાસમાં હતા ને 5, એમાંથી એક લઈને ઘા કર્યો, કાગડો ઉડીને ફરીને બેઠો, બીજો લઈને ઘા કર્યો, કાગડો ઉડીને ફરી બેઠો, ત્રીજો લઈને ઘા કર્યો, અમે ચિંતામણી ગયો, તે બધું વયું ગયું. રસ્તામાં ધૂળમાં હૂતેલો, અરે તારીનો આ બધું કેમ ગયું ભાઈ, ચિંતામણીની હારે ગયું. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે આ મનુષ્યનો દેહ છે ને એ ચિંતામણી છે. તમે ચિંતામણી જોયો હોય ના જોયો હોય, ભાળ્યો હોય ના ભાળ્યો હોય, હાથમાં આવ્યો હોય ન આવ્યો હોય, એનો કાંઈ અનુભવ હોય ન હોય, તેલ લેવા જવા દો ને એ વાતને. આ મનુષ્ય દેહ છે એ જ ચિંતામણી છે. કેમ? તો કે ચિંતામણીથી તમે જે ધારો તે પ્રાપ્ત કરી શકો છો, એમ મનુષ્ય દેહથી તમે જે નક્કી કરો ને એ તમે મેળવી શકો છો. કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે, મહામુક્ત બની શકે છે. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કાળુ મકવાણાને ઘરે પધરામણીમાં કે આવો ચિંતામણી રૂપ મનુષ્ય દેહ મળ્યો છે, અલ્યા એનાથી કાગડા ના ઉડાડતા. કહેતા સગા સંબંધી માણસોને માટે જ આને ન વાપરતા, અથવા તો વિષય ભોગમાં જ આ દેહ નો તમે ટાળી દેતા. આમનામ કહેતા મારું તારું હું તું વ્યવહાર ધંધા નાશવન સુખ મેળવવા ને આબરૂ મેળવવા આમનામ સોલાઈ ન મરતા. તમારા આત્માનું કલ્યાણ કરજો, તમારા આત્માને દિવ્ય અનાદિ મહામુક્ત કરી અખંડ ભગવાનના અક્ષરધામમાં તમે યુગો યુગ આનંદમાં રહો એવું કંઈક કરી લેજો. આવી ભગવાન સ્વામિનારાયણ વાતો કરે છે. અને ભગવાને છેલ્લે એમ કીધું કે જો આ મારી વાત નહીં માનો અને પાપ કરતા બેન નહીં થાવ, નિર્વાસનિક નહીં થાવ, સારે રસ્તે નહીં ચાલો અને ન કરવાનું કર્યા કરશો, અનિતિન પાખંડને દંભને ડોળને કોકને હેરાન કરવાને કોકનું લઈ લેવું કોકને છેતરવાને આવું બધું કરશો તો જમપુરીમાં મારી મારીને જમ તમને તોડી નાખશે. એ કાંઈ તમારા મામા કાકા ફૂવા નહીં થતા તે હાથ ફેરવીને બચાવે તમને. હે કે જમપુરીમાં જવું પડશે, જમ તમને માર મારશે. જમપુરીની વાત આવી ને એ કાંઠિયામ આગે બેઠેલો સાંભળી ગયો કે સ્વામિનારાયણ ભગવાન જમપુરીના જમના ડારા દે છે. એણે કોક પડખીએ છે ને એને કીધું કે સ્વામિનારાયણે આ જમપુરી ને જમદૂત બધું ભારે ઊભું કર્યું છે કે બીવડાવા. હાવ ખોટું કે છું. હાલો હાલો કે આવી વાતું ન સંભળાય એમ કરીને ખંખેરીને ઊભા થઈને વેતા થઈ ગયા. પણ બીના એવી બની જે આપણા ગ્રંથોમાં લખાણી. બીજે દિવસે નદીને કાંઠે જે પહેલો કોઠો ચણાતો હતો ને બુરજકો, એ કોઠો ચણાતો હતો ન્યા જઈને ગોખમાં બેઠો હતો. નવરો હશે ને કડિયા ઉપલે માળા કામ કરતા હતા. ત્યાં એને ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી એક મોટો જબર કાળો પહાડ જેવો યમદૂત દેખાણો, ભયંકર ભાઈ, હે ક્ષાઈ જેવો કાળો. એને મનમાં એમ થયું કે ઓહો, એટલે આ કોણ? એ હે કે આ કોણ? એમ જ્યાં વિચારે છે ને ત્યાં તો ઓલો આવ્યો પાસે અચાનક જ. હો જ્યારે થયો કે આ તો મારી કોર આવ્યો. હોય હે કે આ તો આ બાજુ આવે છે. ત્યાં તો જમ નજીક આવી ગયો. તે જોઈને એના મનમાં એમ ચૂક મરાઈ ગયા ગજબચીઓ. ત્યાં તો જમદૂતે આવીને ધોકાવાળી કરી, હે જે આવે ઠપકારે ને ઉપર ચડી ગયો. બોલો છાતી માથે મેડો બૂમો પાડવા, બચાવો બચાવો, મરી ગયો, મારી નાખ્યો, ટાળી દીધો, આ કોણ છે? અલ્યા ઝાડા પેશાબ થઈ ગયા. કડિયા ઉપલ્યા માળે કામ કરતા હતા, હેલુડીને આવ્યા હેઠા. હું થાય બાપુ તમને હું ચૂક મારી નાખ્યો, આ મારે છે. અરે કોણ મારે છે? આ રહ્યો. અરે પણ અમને તો કાંઈ દેખાતું નથી. આ મારી નાખશે, મને નહીં મૂકે. ત્યાં ઓલ્યો બોલ્યો કે હું તારો બાપ જમ છું. તું કાલ સ્વામિનારાયણ ભગવાનની વાત સાંભળીને શંકા કુશંકા કરતો હતો ને કે સ્વામિનારાયણ ખોટા છે ને જમપુરી ખોટી ઊભી કરી છે, એટલે તને છે ને હું સમજાવવા આવ્યો છું કે સ્વામિનારાયણ તારા બાપ ખોટા નથી અને અમે તારા બાપ ખોટા નથી, બધા સાચા છીએ, સોલી નાખી એવા છીએ. બોલો રાડ પાડી ગયો. હા સમજી ગયો કે આ કાલ મેં મોટા પુરુષને વિશે ભગવાનને વિશે કુભાવ કર્યો, ખોટા સંકલ્પ કર્યા, એનો આ દંડ મળ્યો. પછી તો રાડ્યું માંડ્યો નાખવા કે મને સ્વામિનારાયણ પાસે લઈ જાઓ, મને સ્વામિનારાયણ પાસે લઈ જાઓ. સ્વામિનારાયણનું નામ બોલ્યો એટલે જમદૂત મારતો બંધ થઈ ગયો. એટલું જ નહીં તો આઘો જઈને ઊભો રહ્યો કે આના મુખમાં સ્વામિનારાયણનું નામ આવ્યું, હવે આને મરાય નહીં. એટલું જ નહીં, અડાય નહીં. દેખો સ્વામિનારાયણ નામનો પ્રતાપ. એટલે અમે કહીએ છીએ કે જપ કરો બધા, જપજપિયા લઈને રોજના 25,000, 30,000, 50,000 લાખ લાખે પૂગો આવી ગયા છે, ટોલમાં છે, લઈ જ લેજો. કાઉન્ટિંગ મશીન, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, બહુ પુણ્ય થાય, બહુ પુણ્ય થાય, બહુ શાંતિ થાય, બહુ લાભ થાય. યાત્રા કરો, દાન પુણ્ય કરો, એના કરતાંય વધારે જપ, એ તો બહુ મોટી સાધના છે. સ્વામિનારાયણ બોલ્યા ત્યાં જમદો જાગાવી આવી ગયા. પેલા કડિયાઓને એમ થયું, કાંઈ વાંધો નહીં, હાલો ના ને લઈ જાય મહારાજ આગળ. એટલે કડિયાઓએ કરી જોળી, નાખ્યો જોળીમાં, વધારે માર્યો હશે, હાલી એક એવો રહ્યો નથી, જોળીમાં નાખવો પડ્યો એનો અર્થ એ, તોડી નાખ્યો હશે. અને મહારાજ પાસે ટીંગા ટોળી કરીને ઉપાડી જોળી. ભગવાન આમ બેઠેલા આઘા સભા કરીને ત્યાં આ લોકો લઈને જતા હતા, ત્યાં ભગવાન ત્યાંથી સભામાંથી બોલ્યા, એ એને આ લાવશો નહીં, એને આ લાવશો નહીં, પાછો લઈ જાઓ. ત્યાં બરાડા પાડતો પાડતો કે ભાઈ સાહેબ મને પાછો લઈ જતા નહીં, ઓલો હજી માહે આયલું આવે છે, મારી માઈને તોડી નાખશે, મને એ જમ જીવથી મારી નાખશે. મહારાજ કે આય લાવશો નહીં, અને ઓલો કે મને પાછો લઈ જશો નહીં. કડિયાઓ કે અમારે કરવું હું મહારાજ. ત્યારે મહારાજે કીધું કે લાવવો હોય તો લાવો, પણ નવડાવી ધોવડાવીને લાવો, જરા સાફ કરવો પડે એમ છે. અરે પણ મને જમ મારી નાખશે. મહારાજ કે હવે નહીં દેખાય, લઈ જાઓ. પછી જમ વયો ગયો. આ કરિયાણાના પાદરમાં ઘટના બનેલી. ભગવાન સ્વામિનારાયણે આવો પરજો આપ્યો તો સુધરી ગયો ઓલો. નવડાવી ધવડાવીને જરા હરખો કરીને મહારાજ પાસે લાવ્યા. ભગવાન સ્વામિનારાયણના પગમાં પડ્યો કે માફ કરજો મા બાપ, તમારી વાત સાચી છે, સાચી હોવાર સાચી, અને હું આજથી તમારો આશ્રિત થાઉં છું, પણ મારી માથે એટલી કૃપા કરજો કે ફરી વાર ઓલાના દર્શન મને ન થાય. બાપા, ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જા, હવે તને જમનું દર્શન નહીં થાય, કંઠી બાંધ, કંઠી ગળામાં રાખજે, તિલક ચાંદલો કરજે, પૂજા કરજે, તને જમ હવે નહીં દેખાય, કે મારો આશીર્વાદ છે. આમ ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદ આપ્યા. આવા પરચા દઈ દઈને તો સ્વામિનારાયણે કંઈક ને સદરસ્તે વાળ્યા છે, નો સમજે એવાને પછી આમ જ હોય ને. એ શ્રીહરિએ ઘણા જનને દેખાડ્યું તું યમપુર, બહુ લોકોને દેખાડ્યું. આવી રીતે પરચાપુરી નાસ્તિકતા કરાવી દૂર. અરે સ્વામિનારાયણ પ્રભુએ સતશાસ્ત્ર કયા છે સત્ય, માટે તે શાસ્ત્ર માનવા ફરવાન દેવી મત. એ જી જમપુરી સહુ માનજો, ખોટી નથી જરાય. સ્વામિનારાયણ ભગવાને સશાસ્ત્રો સાચા કહ્યા છે. મધ્યના 30માં વતનાવતમાં મહારાજે કહ્યું કે શ્રીમદ ભાગવત આદિ જે સશાસ્ત્રો છે એ સત્ય છે, અને એમાં જે કહ્યું છે એમ જ થાય છે, ખોટું નથી. માટે શાસ્ત્રોને કોઈ દી ખોટા માનવા નહીં. હવે એ સત્શાસ્ત્રમાં જમપુરીની વાત લખીશ. શાસ્ત્ર ખોટા નહીં માનવાના, તો સત્શાસ્ત્રમાં લખેલી જમપુરીની વાત ખોટી કેમ કહેવાય? ભાગવતમાં જ ભગવાન વ્યાસજીએ પંચમ સ્કંદના 26માં અધ્યાયમાં નરક કુંડની જમપુરીની વાત લખીશ. એ જી જમપુરી સૌ માનજો, ખોટી નથી જરાય. વ્યાસજીએ ભાગવતમાં પંચમે બતાવી ગાય, વળી ગરુડ પુરાણમાં વાત કરી વિસ્તાર. વળી ભગવાન વ્યાસે ગરુડ પુરાણમાં તો બહુ વિસ્તારે સહિત જમપુરીની વાત લખી છે. જેવા જેના કર્મ હોય તેવી પીડા ને તેવો માર, ગરુડ પુરાણમાં. આવું પાપ કરે તો આવો માર ને આવા નરકમાં નાખે, આવું કરે તો આવા નરકમાં, વિગતવાર કીધું છે. અને એને જ વ્યવસ્થિત ટ્રાન્સલેશનમાં નિષ્કુળાનંદ સ્વામી પાસે ગ્રંથમાં લખાવડાયું યમદંડ. કૃપા કરી પ્રગટ હરિયે લખાયો છે યમદંડ, નિષ્કુળાનંદજીએ લખ્યો આ ધોઈના ચોરામાં લખ્યા છે પાપીને દંડ. નિષ્કુળાનંદ સ્વામીએ યમદંડ ગ્રંથ લખ્યો, એમાં પાપીઓને જે જે દંડ પામવાના હોય, જે પાપના જે ફળ જેમ ભોગવવાના હોય એ બધી વાત લખીશ. અને આપણે એની કથા બહુ વિસ્તારે સહિત કરેલી છે. યમદંડને વાંચી સાંભળી વિચારીને કંઈક સાધુ થઈ ગયા, કંઈક સુધરી ગયા, કંઈક ભગત થઈ ગયા, કંઈક રાગે આવી ગયા, અધર્મ વ્યસન પાપ છોડી સદ્ધર્મી બન્યા, ભગત બન્યા છે એ યમદંડને કારણે. એ જી આવો સૌ પાપ કરતા ડરજો નરને લાર, આવા પાપ કરતા ડરજો. હવે ડરવું જોઈએ ને, હવે સત્સંગ થયો, હવે આ બધી વાત સાંભળી, સત્શાસ્ત્ર ની સાધુ મળ્યા, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા, અને હવે તો શંકા કુશંકા શાસ્ત્રમાં કરાય નહીં, અધર્મ કરાય નહીં, પાપ કરાય નહીં. એ જી હવે સૌ પાપ કરતા તમે ડરજો નરને નાર, નહીં તો જમપુરીમાં જઈ ખાવો પડશે માર. માટે અવસર પામીને જપો હરિના જાપ, ધર્મે સહિત ભક્તિ કરો તો ટળશે સૌ સંતાપ. માટે આવો અવસર પામી માંડો જાપ કરવા, ધર્મે સહિત ભક્તિ કરો, જન્મ મરણ વાસના અંતઃશત્રુની પીડા બધો સંતાપ ટળી જાય, ફેર નહીં પડે. વાલા ભક્તો, ઓલો કાંઠી જમપુરી ખોટી કહેતો હતો ને, એ તો ડાયો થઈ ગયો, આવ ભગત થઈ ગયો, સુધરી ગયો. આમ ભગવાન સ્વામિનારાયણે પોતાના પ્રતાપથી કંઈક લોકોના પાપ ધોયા, અજ્ઞાન ટાળ્યા, સદ્ધર્મે વાળ્યા છે એવા ભગવાન સ્વામિનારાયણને લાખો લાખો વંદન. ભગવાન સ્વામિનારાયણ સત્સંગમાં બધે વિચરણ કરતા હતા, પરંતુ આ વખતે મીણબાના પ્રેમને વશ થઈને વાલો મારો વિશ્રાંતિ લેવા હારું 2 મહિના કરિયાણામાં રોકાઈ ગયા છો માક્ષ્યને પો, અને પ્રાગી દેવે પાસે કથા વંચાવ્યા કરે છે. બોલો, પ્રાગી દેવેને બોલાવી લીધા છે, ભાગવતની કથા મહારાજ સાંભળે છે ને પ્રાગી દેવે વાંચે રાખે છે. પુરાણીએ આ વખતે 2 માસમાં સંપૂર્ણ ભાગવતના 7 પારાયણ ભગવાન સ્વામિનારાયણને સંભળાવ્યા. બોલો, કેટલી કલાક કથા કેવી વાંચતા હશે ને મહારાજ, એક પલોઠીએ કેવી કથા સાંભળતા હશે, આય આપણને શીખવાડવા જ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણને વળી ભાગવત સાંભળવાની જરૂર શું. પણ આટલું આટલું ભગવાને કથા શ્રવણ કર્યું ત્યારે થોડુંક રવિવારની સભામાં આવવાનું આપણે શીખ્યા. આપણે ઓછી માયા નથી હો, એણે વનમાં 7 વર્ષ ઉઘાડે પગે હાલીને તપશ્ચર્યા કરી, ભૂખ્યાને તરસ્યા, ત્યારે આપણે 15 દિવસ એકાદશી 3 વાર ફરાળ કરીને કરતા શીખ્યા. ભણના દીકરા કાંઈ જેવા તેવા આપણે નહીં. આપણું કલ્યાણ કરવું કેમ ભગવાનને, કોઈ વાત સમજવી નહીં. પૂરા દેહાભિમાની ને ભયંકર વાસનાવાળાની ઇન્દ્રિયક સુખોને જ સાચું સુખ માનીને એના જ વલખા માર્યા કરનારા આપણે જીવ, આપણને અનાદિ મહામુક્તની ઉચ્ચતમ પદવી આપી છે પુરુષોત્તમે, અને આપશે. એની પસંદગીમાં લેશે તો ગમે તેમ દુઃખ પ્રેરીને એવી ઘટનાઓ સર્જીને એવા ભીડામાં લઈને સીધા કરશે. એને આવડે બધું. એકવાર એને હાથ જોડીને કહી દો કે મને સર્વે મોહમાયાથી છૂટો કરીને તમારી દિવ્ય મૂર્તિના સુખમાં ઉપાડી લેજો, કહી દો દિલમાંથી, પછી ખેલ એનો જોઈ લો, ઉકારા કરો કોઈ વય કરો, તમારું કલ્યાણ કરીએ રે. આવો ભગવાન મળે નહીં દયાળુ, એના થાવામાં મજા છે. ઓય વય કરવામાં શું હવાજ છે, ખાણિયામ માથું મૂક્યું પછી એમ કહીએ ધીમું ધીમું ખાંડ. હવે એનો કોઈ અરજ છે, દે તારી ઝટ પાર આવે હવે, ઈસ પાર કે ઉસ પાર, અક્ષરધામના મુક્ત થવું જ છે. પછી હવે ઓય વય હું શું કામ કરો છો, આજ નહીં કાલ બધું મૂકવું જ પડશે ને દેહ ને દુનિયા. હે કે આ બધો આનંદ ને અનુભવ ને સુખ ને વિષય ને માન ને મોભાન ધન ને માલ ને મિલકત ને સત્તા ને અહંતા ને મમતા બધું છોડવું જ પડશે, છોડવું જ પડશે. જો ભગવાન સ્વામિનારાયણના દિવ્ય આનંદ ને અખંડ અનુભવો હશે તો આજ નહીં તો કાલ મેળવાનું છે. અને ભગવાન નહીં જોતા હોય ને તોય કાળ આવશે, જમ આવશે, મરવું જ પડશે ને બધું મેલવું જ પડશે. એના કરતા ભગવાન ખાતર મેલવું હું ખોટું. બોલો કેમ લાગ્યું તમને, થઈ જાવ મરજ તો પછી. હા હા, ભગવાનને રાજી કરવા રણ મેદાને પડો ને. એક જિંદગી ભગવાનને અર્થે યા હમ કરીને વાપરી નાખો ને, જે થાવી હોય હિતાય. કંઈક જન્મ લીધા ને કંઈક વાર આમનામ હગાવાલાના માટે સોલાય મર્યા. મારો બાપો ને મારી બાન બાયડીને છોકરાને ઘરને ધંધો ને મકાન મરી ગયા, સોલાય મર્યા. કોઈ કોઈનું અહીં થયું નથી. કોઈ ચાર નાળિયેરથી વધારે ક્યાં ઠાઠડીમાં બાંધે, ગમ ગમાવીને બે મણ લાકડામાં હળગાવી દે, ગયો તારી જાતિનો નડતો આળ્યો. કારણ કે સંપૂર્ણ લૂસી સુશીટ લીધો જ હોય, હવે તો ખોખું રહ્યું હોય બિચારો છેલ્લે, દડસું નકામું એક ઘર રોકીને બેઠું હોય. હે ગયું ડોહું થયું ચોખું. માટે આત્માનું કલ્યાણ કરજો. ચાર દિન કી ચાંદની બીતે આગે બહોત અંધેરા, સમજ મન હરી બિન કોઈ ન તેરા. પરમ સત્ય વાત છે આ, કોઈ આપણું નહોતું કોઈ આપણું નથી, ભલે માનીને બેઠા કાળની એક ઝપાટે બધું છૂટું પડી જાય. બોલો રાવણ ખબર છે ને, ત્રિલોકીનું લાજ્ય લઈને બેઠો હતો, ચૌદ ચોકડી સુધી ચડી ગયો. એને કાળે એકવાર થપાટ મારી તે રણમાં રોળાઈ ગયો. બોલો કંસ કેટલો બળ્યો, એક થપાટે ઉકલી ગયો. એવા ને એવા કંઈક હિટલર થયા ને કાંઈક થયા ને બધા દોડી દોડીને મરી ગયા, એલેક્ઝાન્ડર જેવા. હું અહીંથી લોસો લઈ ગયા મને કયો જોઈ. હે અહંકાર ને મમત્વે હડિયું કાઢી અને છેવટે ધૂળમાં ધૂળ થયા છે. માટે સમજણાએ પોતાના આત્માને પરમ કૃપાળુ પરમાત્માના ચરણમાં જોડીને જીવનું ભલું કરવું. સ્વામિનારાયણ ભગવાને ઉપરા ઉપરી પ્રાગજી દવે પાસે કરિયાણામાં હાથવાર ભાગવત પૂરેપૂરું વંચાવીને સાંભળ્યું છે. એ પ્રાગજી પુરાણી સુત પુરાણીનો અવતાર હતા, 18 પુરાણના વક્તા હતા. કાશી સુધીમાં એમના સમાન કોઈ વિદ્વાન નહોતો ને સંપૂર્ણ ભાગવતના મર્મગ્ન વિદ્વાન હતા. પ્રાગજી દવેને શ્રી હરિ રોજ પાકું સીધું આપતા, 10-10 કલાક વાંચવું પડે એક પલોટીએ. ત્યારે 18,000 શ્લોક પૂરા થાય હાથદીમાં. આજકાલ જેવી તેદી સિસ્ટમ નહોતી, અધ્યાયો ઉલાળી નાખવાની. તેદી શબ્દે શબ્દ આખું વાંચવું પડતું અને પૈસા નક્કી નહોતા થતા પારાયણના. યજમાનો શ્રોતાઓને ઈચ્છા થાય એટલું દે એમાં રાજી રહેવાનું. હવે તો નક્કી થઈ ગયું, ખ્યાલ આવી ગયો તમને. અને હાથ હાથ વાર ઉપરા ઉપર ભાગવતની કથા કરીને સાંભળવી એવું તો સ્વામિનારાયણના જીવનમાં આપણે જાણ્યું સાંભળ્યું, બાકી કોઈ એવા થયા નથી. આ તો વાત જ આખી અલૌકિક છે ઇતિહાસની. લ્યો મને કહો, લ્યો કોની જીવન કથામાં એવું લખ્યું છે કે એને હાથ વાર ઉપરા ઉપર ભાગવત સાંભળ્યું? કોઈ ઇતિહાસમાં તમે કોઈના જીવનમાં આ સાંભળ્યું કે હાથ વાર કથા કરાવીને ઉપરા ઉપર સાંભળી એને ભાગવતની? સ્વામિનારાયણ ભગવાને એવું કર્યું છે. લ્યો વાહે આપણે એકાદ વારે સાંભળીએ તો ભલે, શું અદભુત કથા છે. રોજ પાકું સીધું વક્તાને આપતા, આપવું જોઈએ. 10-10 કલાક વાંચવાનું એક પલોઠીએ એટલે ખબર છે પહાડા બધા ખેહાઈ જાય. ધૂળ ઉછલામાં કરતા આ બોલવામાં કેલેરી વધારે વપરાય છે. આમ વાત છે. અને રોજ એક રૂપિયો આપતા એ જમાનામાં બ્રાહ્મણને, અને રોજ 10 શેર દૂધ આપતા 5 લીટર, અને વક્તાશ્રી રોજ એટલું લેતા. હા, અને મહારાજ નિત્ય પ્રભાતે કાળુભાર નદીમાં નાવા જતા હતા. મીણબાઈ વગેરે ભક્તોના ભાવથી ભગવાન ઘણું રોકાણા. આ સમયે એક દિવસ જામનગરના જામ સાહેબનું સૈન્ય કરિયાણા ઉપર ચડી આવ્યું. આનું કારણ એવું છે કે આ બધા ગામડાઓ રા કાના પાસેથી પડાવી લીધેલા કાંઠીઓએ, એટલે એમના વેર પરંપરામાં હાલ્યા આવતા હોય, એટલે ક્યારેક ક્યારેક પાછા ધીંગાણા અને યુદ્ધો ફાટી નીકળે. સૈન કરિયાણા ઉપર ચડી આવ્યું એટલે દાહા ખાચને બીજા ત્રીજાને ભારે બીક લાગી કે મારી નાખ્યા. કહે કૃષ્ણ, હું પૂછું છું તમને, શા માટે બીવો છો આટલા બધા? ત્યારે બધા કહે છે કે પ્રભુ, પણ આ સૈન આવ્યું છે એ કાંઈ હગું ન થાય આપણને. ત્યારે મહારાજ કે અમને કેવા જાણો છો? ત્યારે દેહો ખાચર બોલ્યા છે, હે પ્રભુ, તમે તો જગતના નાથ છો, હે કે તમે કોટિક બ્રહ્માંડાકાર વળી પળમાં પ્રલય કરનાર. ત્યારે ભગવાન કે તો આટલા બધા બીવો શું કામ? આ ડબલ વાત થાય છે માણસના જીવનમાં, આ ડબલ થાય ને એ બહુ દુઃખ દે. દ્વિધા, કન્ફ્યુઝ, નક્કી હોવું જોઈએ તો કોઈ દી દુઃખ ન આવે, સુખ જ રહે. એક બાજુ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણને સર્વ કરતા સર્વ નિયંતા જગતના સ્વામી કહે છે, અને પાછી બીક બહુ લાગે છે. આપણી આવી જ દિશા છે. એક બાજુ ભગવાનને આપણે સર્વ કરતા નિયંતા સર્વના સ્વામીને કંટ્રોલર માનીએ છીએ, તોય મનમાં એમ થાય છે કે ભગવાનને ધ્યાન નહીં રહે ને આવડવા મને મારી છે તો મારું લૂંટી લે તો ખાઈ જાય તો લઈ લે તો ડબલ જ છે ને. ડબલ બહુ દુઃખ દે. સિંગલ જીવવું સારું. ભગવાન શ્રીહરિ કહે છે કે મને જો એવો જાણો છો તો મારો દ્રઢ વિશ્વાસ રાખો, ચિંતા ન કરો. હારું મહારાજ. મહારાજ કે એક કામ કરો, આખું ગામ ભેળું કરો, બોલાવો, હાથ પડાવો, ઢોલ ટીપો, ટીપો ઢોલ, હાથ પડાવો, આખું કરિયાણા કરીને કહ્યું ભેગું, સ્ત્રીઓને પુરુષોને આબાલ વૃદ્ધ બાળકોને બુઢા બધા આવી ગયા. પછી ભગવાન સ્વામિનારાયણ કે હાંભળો કરિયાણા ગામવાસી ભાઈ ભાઈ બુઢા બાળકો, હું કહું એમ તમારે બધાએ કરવું. બધા કે હા બાપા, કહો એમ. ભીમ આવે તારે કયો? ત્યારે મહારાજ કે તમે બધાય મારી આરે આલો, પંચપીરની જગ્યા પાસે આવેલ જૂના તળાવની પાળે આપણે જવું છે. બધા કે આ હાલ્યા, તમે મોરને અમે વાહે, સમજાણું. અને પછી જૂના તળાવની પાળે આવીને ગામ આખું ઊભું રહ્યું. ભગવાન સ્વામિનારાયણ ગામના નેતા તરીકે ઊભા છે પાળે. બોલ્યું, જામનગરના રાજાનું સૈન આવ્યું અને આમ તળાવની પાળે નજર કરી લશ્કરના નાયકે, ઓ ત્યાં તો ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી એ લશ્કરના સેનાપતિને એવું દેખાણું કે તાલીમબદ્ધ કવાયત કરેલું વિશાળ લશ્કર સામે ઊભો છે. આવું એને દેખાણું. મનમાં સમજી ગયા ક્યાંય ઊભું રહેવાય નહીં, અને આ તો બહુ મોટું લશ્કર છે અને ભૂકા કાઢી નાખશે, ભાગો એમ બૂમ બરાડા પડી ગયા. એટલે જામ સાહેબનું લશ્કર ભાગ્યું. એમાં કેટલોક તો સરંજામ પડ્યો રહ્યો, કેતા સામાન પડ્યો રહ્યો, અને લશ્કર ઉપડી ગયું. આવું બન્યું તું લશ્કર ન્યાથી ભાગી ગયું ને સામાન પડ્યો રહ્યો, એટલે એ જગ્યાનું નામ મેલણ થઈ ગયું. મેલણ, વસ્તુ મેલીને ભાગી ગયા ને એટલે મેલણ નામે ઓળખે છે. આજ પણ એ સીમને મેલણવાળી સીમ એ તરીકે ગામ ઓળખે છે. આમ ભક્તવત્સલ ભગવાને કરિયાણા ગામના ભક્તો માટે અનેક પ્રકારના ઐશ્વર્ય વાપર્યા છે, સૌને પોતાના પુરુષોત્તમપણાની પ્રતીતિ કરાવી છે અને કરિયાણા ગામને તીર્થ બનાવ્યું છે.
કરિયાણા કર્યું તીર્થ ધામ, ઘણી લીલા કરે ઘન શ્યામ સર્વે ગામ માને ઘણા ઘેર પ્રભુ વિચર્યા છે રૂડી પેર સંતો સંગાથે વારમ વાર
કાળુભાર નદીમાં સંતોની સંગાથે મહારાજ વારંવાર નાયા છે. માટે કાળુભાર નદી મહાપ્રસાદીની નદી છે.
ગંગા યમુનાથી મહિમા ભારે મોટા મુનિઓ મન માં ધારે
ગંગા યમુનાથી મહિમા ભારે મોટા મુનિઓ મન માં ધારે
બબે માસ રોકાણા છે હરી ખૂબ લીલા કરી આણે કરી
બબે માસ રોકાણા છે હરી ખૂબ લીલા કરી આણે કરી
વારે વારે કરી આણે માઓ આવી ભક્તોને આપે છે લાવો
મીણબાના પ્રેમને વશ થઈ કાં તો કાળુ મકવાણા આદિના પ્રેમને વશ થઈ મહારાજ વારે વારે કરિયાણામાં આવે છે અને વાલા ભક્તોને વિધવિધ લાવો આપે છે. ભગવાન અને ભગવાનના સંતો ભક્તોનું વિચરણ ત્યાં જ હોય છે કે જ્યાં કોઈ એવા પ્રેમી ભક્તો હોય એમનો આગ્રહ હોય એમનો પ્રેમ હોય એટલે મહારાજને સંતો ત્યાં વારંવાર જાતા હોય. જ્યારે એવા ભક્ત આ લોકમાંથી અક્ષરધામમાં જાય વાહે કોઈ એવા વધે નહીં ત્યારે એ ગામમાં સંતોનું કે શ્રી હરિનું વિચરણ રહે નહીં. પછી ત્યાં કોના હારું જવાનું? બાકીના જે વાહે ઠોઠા ઠેઠ્યા હોય એ પછી વાત એમ કર્યા કરે પહેલાં સંતો બહુ આવતા હવે કોઈ આવતા નથી. પહેલાં કોક હશે લાવનારા આગ્રહ કરીને તે આવતા હશે. હવે તારી જેવા વૈદ્યા વાહે તે શું સાધુ આવી નહીં કરે? તું ક્યાંક સાધુ 12 મહિને 100 મહિને ભેગા થાય ત્યારે આમંત્રણ તો દઈ દે પણ સાધુ પાછા આવીને આઈ બેહેન તું દુકાને કાં ખેતર ગુડાણો હોય એટલે સાધુ ફરી વાર આવે નહીં. કરિયાણા ગામમાં એવા ભગત હતા એટલે ભગવાન વારે વારે જાતા હતા. અદ્ભુત વાત છે.
આવા તીર્થની યાત્રા કરાય
આવા તીર્થની યાત્રા કરાય
સર્વે પાપથી મુક્તિ તો થાય
સર્વે પાપથી મુક્તિ તો થાય
યમ દૂત નડે નહીં તેને મોક્ષ મળે છે જાણ જોયે ને
મોક્ષ મળે છે જાણ જોયે
આવા તીર્થની યાત્રા કરાય
આવા તીર્થની યાત્રા કરાય
એમ મહાપ્રસાદીનું ધામ
વારે વારે કરિયાણા જઈને મહારાજે એવી રીતે પ્રસાદીનું ધામ બનાવ્યું.
કીધું કરિયાણું શ્રી ઘન શ્યામ
કીધું કરિયાણું શ્રી ઘન શ્યામ
કરિયાણા તણો મહિમાય પ્રસાદી ના થળ તેને જાણવા જને નિર્મળ
આ જગતમાં જે જે પ્રસાદી ના થળ હોય એને નિર્મળ નિર્ગુણ માનવા
તેને જાણવા જને નિર્મળ ત્યાંની રજ માથે ચડાવે
ત્યાંની રજ માથે ચડાવે
તેને દુઃખ તો સર્વે જાવે
તેને દુઃખ તો સર્વે જાવે
હે આવા તીર્થનો મહિમા ગાય તેના ઉપર શ્રી હરિ રાય
તેના ઉપર શ્રી હરિ રાય
રાજી થઈને આપે સુખ દાન
રાજી થઈને આપે સુખ દાન
અંતે આપે છે મોક્ષ નું દાન
અંતે આપે છે મોક્ષ નું દાન
હે આવા તીર્થ નો મહિમા જે ગાય તેના ઉપર શ્રી હરિ રાય બહુ રાજી થાય
ભગવાન શ્રી હરિનો મહિમા તીર્થનો મહિમા સંતનો મહિમા ભક્તોનો મહિમા ગાવાની ટેવ પાડવી અને નિંદાની ટેવ તો રાખવી જ નહીં ભગવાન નિંદા કરે તો બહુ કુરાજી થાય મહિમા ગાઈએ તો બહુ રાજી થાય માટે મહિમા ગાવો આમ ભગવાન સ્વામિનારાયણ નિત નિત કરિયાણામાં લીલાઓ કરે છે એમ દિવસો વીતતા વીતતા રૂડી રૂપાળી વસંત પંચમી આવી ઉત્સવનો દિન આવ્યો ત્યારે મીણબાઈએ પોતાના સંબંધીઓને બધાને તેડાવ્યા હગાવાલાઓના આજુબાજુના ગામમાંથી એમનું રૂડું થાય એમનું કલ્યાણ થાય ઉત્સવ આંગણે શોભે કોણ કોણ એના હગાવો તો કે વાંકિયાના મોકા ખાચર ખંભાળાના માણસિયા ખાચર આવા બધાને બોલાવ્યા વળી કોટડાના દરબાર પીઠાવાળાને બોલાવ્યા પીઠોભાઈ વાળા ખાચરમાં વાળા હતા પીઠો વાળા વાળા એમની સરનેમ છે પીઠો નામ છે પીઠાવાળાને બોલાવ્યા તથા ત્યાંના વણિક પ્રેમભાઈ અને પૂતળીબાઈ હતા આને મીણબાઈએ સત્સંગ કરાવેલો એને બોલાવ્યા ગુંદાળાના દરબાર મૂળું ખાચર વગેરેને પણ બોલાવ્યા આમ અનેક પરિવાર તેડાવ્યા કે હો આવજો અમારે આંગણે ભગવાન સ્વામિનારાયણ સંત મંડળ લઈને પધાર્યા છે અને રૂડો રૂપાળો વસંત પંચમીનો ઉત્સવ નિર્ધાર્યો છે આપ દર્શનનો લાભ લેવા સત્સંગનો લાભ લેવા અચૂક પધારજો આમંત્રણ મળતા હવ હર્ષ ભર આવ્યા છે ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના નજીકના સંબંધી તેડાવ્યા કોણ સાધુઓ ભગવાનના સાચા સગા સંબંધી સાધુઓ તે મુક્તાનંદ સ્વામીનું મંડળ તેડાવ્યું બ્રહ્માનંદ સ્વામીનું મંડળ તેડાવ્યું બધા એનો મંડળે સહિત વળી બીજા સંતોના દહ બાર મંડળોએ આવી ગયા સમાચાર સાંભળીને કે મહારાજ અહીં ઉત્સવ કરવાના છે અડખે પડખે હશે કહેતો તો કહેતી હતી સાંભળ્યું એટલે પૂગી ગયા એ લાભ હું કામ જવા દેવો કેટલાય ભક્તો આવી ગયા અને કેટલોય વિધવિધ રંગ લાવ્યા અને વસંત પંચમીનો દિવસ આવ્યો તેથી ભગવાન સ્વામિનારાયણે વાસંતી વસ્ત્રો પહેર્યા અને સુંદર મજાના મંડપમાં પલંગ ઉપર આવીને બિરાજમાન થયા સંતો આવી ગયા હરિભક્તો આવી ગયા દરબારો આવી ગયા સભા ભરાઈ ગઈ ભગવાને સંતોને આજ્ઞા કરી કે તાલ મૃદંગ સાથે સરસ મજાના કીર્તન બોલો એટલે સંતોએ મૃદંગ અને ઝાંઝ વગેરે લઈ અને વસંતની વધામણીના પદો ગાયા ભગવાન ડોલતા જાય સંતોને આમ દાદ આપતા જાય છે આવી રીતે સરસ મજાના પદો ગાયા અને હરિભક્તો જે જે આવે છે એ બધા ફગવા માટે ખારેક
ખજૂર, મમરા, ધાણી, ડાળિયા, હો આવું બધું લઈને આવે છે. હા, એમનામ લુખા લિમિટેડ કંપની નહીં. હા, આજકાલ લુખા લિમિટેડ કંપની વધી ગઈ. પહેલાં ભગવાનને મંદિરે જતા, સંતને દર્શને જતા તો કાંઈક ફ્રૂટ ફળ શ્રીફળ પતાહા હાકર લઈને જતા, કથા સાંભળવા જાય તો એમ. હવે તો આ હાલ્યા બૈરા છોકરા લઈને, કે કેમ બધાને અમને લઈ જાઓ છો? તો કે જમણવારી ન્યા છે આ, નહીતર તો હું એકલો આંટો દઈ આવું અને બકાડી આવું કે હું આવી ગયો છું એમ. આપણા સંબંધ પાછા તૂટે નહીં એમ, ધંધા પાણી વ્યવહાર ન પાછા સત્સંગના નહીં. હા, આ તો બધાને એટલા માટે કે બધું ત્યાં છે એમ. હવે આવાના કલ્યાણ શું થાય મને કહો? ખીચડું ખાવા મળે એટલો લાભ થાય સત્સંગનો, લાંબુ કાંઈ ન મળે. જૂની રીતો બહુ સરસ હતી. આપણા સંતોએ અને મહારાજે એટલા બધા સુંદર જીવના કલ્યાણ કરે એવા રીત રિવાજ, નિયમ મર્યાદાઓ બાંધી હતી. એમાં સહેજે મોક્ષ થાય. જોવાનામાં લખ્યું કે હરિભક્તો ફગવા માટે ખારે ખજૂર, ડાળિયા, મમરા, શ્રીફળ, હાકર, પતાહા લઈને આવ્યા છે, ધાણી લઈને આવ્યા છે. અને બરોબર આ સભા બેઠી છે, હરિભક્તો આવતા જાય છે, કોઈ ધાણીનો હુંડલો, કોઈ છે તે ડાળિયા, કોઈ આ ભગવાન મોર મૂકીને પગે લાગે છે. મોટો ઢગલો થયો. સમજાણું મહારાજ કે આ બધું તૈયાર કરો, હમણે રંગોત્સવ કરીને પછી ફગવા દેવા પડશે. લ્યો, સ્વયંસેવકને હોંપી દીધું. અને બરોબર રંગે રમવાનો સમય થયો ત્યારે ભગવાન સ્વામિનારાયણ ઉભા થયા. પાટમાંથી ગાલો સમય થયો, કમરે કસોટો વાળ્યો છે. અને એક બાજુ સંતની સભા બેઠી છે, એક બાજુ હરિભગતની સભા બેઠી છે, એક બાજુ સત્સંગી બહેનોની સભા બેઠી છે. અને ભગવાન સ્વામિનારાયણે જ્યારે રંગે રમવાની મરજી બતાવી અને કેળે કસોટો વાળ્યો એટલે સંત રામદાસજીભાઈ હૌ પ્રથમ ઊભા થઈ ગયા. અરે રંગનો કળશ લઈ અને ભગવાન સ્વામિનારાયણ માથે રેડી દીધો. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. ભગવાન સ્વામિનારાયણના બધા જ વસ્ત્રો રંગ ગુલાલથી ભરાઈ ગયા અને મહારાજની મૂર્તિ રંગમાં રસબસ થઈ ગઈ. ત્યાં મુક્તાનંદ સ્વામી ઉઠ્યા. હા, એમણે કેસરી રંગનું ભરેલું માટલું લીધું અને મહારાજની માથે ખળળળળળ કરતું ઢોળ્યું અને વળી પાછો ગુલાલ નાખ્યો મહારાજ માથે અને મૂર્તિને રંગથી ભરી દીધી. અને એવી રંગીલી મૂર્તિના દર્શન જેણે કર્યા એને ચિત્તમાં ઉતરી ગયો, દિલમાં આનંદ સમાતો નથી. પછી ભગવાન સ્વામિનારાયણ કે હવે સંતો ખમૈયા કરો, હવે તમે બધા બેસી જાઓ, હવે મારો વારો છે, હું તમારા ઉપર રંગ નાખું છું. હો એમ મહારાજ બોલ્યા અને બોલ્યા, ધીંગા મસ્તી ન કર ના કાઈ, સત્સંગ કી બ્રહ્મ સભાય હસોઈ, સભાય હસોઈ, યા કો ધ્યાન કરે જન જે હા, એક કો એક રહે જો નેહા, અંત સમય એસે દેખાવે, બ્રહ્મ મહોલ મે તરત હી જાવે, એસો હે યહ રંગ મે લાભા,
એસો હે યહ રંગ મે લાભા,
યહ રંગ લગે ન હોય અલાભા, ધીંગા મસ્તી ન કર ના કોઈ, સત્સંગ કી બ્રહ્મ સભાય હસોઈ, બ્રહ્મ સભાય હસોઈ. આ સત્સંગની બ્રહ્મસભા છે મહારાજ. કે આમાં ધીંગા મસ્તી કરશો નહીં, લાવો મારી પાસે રંગ, હું બધાને રંગ છાંટું છું. અરે આ સભાનું કોઈ ધ્યાન કરે ને તો એનો બેડો પાર થઈ જાય. યાકો ધ્યાન કરે જન જે હા, અંત સમય એસે દેખાવે, બ્રહ્મ મોલ મે તુરત હી જાવે. બોલો. અને જો અરસ પરસ પ્રેમ રે તો બ્રહ્મ મોલ મળે. એક કો એક રહે જો નેહા, એટલે અરસપરસ જો બધાને પ્રેમ રે. આમાં ઘણી વખત રંગોત્સવ આદિકમાં શું થતું હોય એકાબીજીને પરાણે રંગે ખીજાઈ જાય. આ તો હેત કરવા, અરસ પરસ આત્મીયતા વધારવા ઉત્સવ હોય. માટે મહારાજ કે આપણે આત્મીયતા વધે એમ ઉત્સવ કરવાનો છે. ધીંગા મસ્તી કે એકાબીજીને બગડે ડખો થાય એવો નહીં. હા, આ તો બ્રહ્મસભા છે. એ તરસ પરસ હરિભક્તોને રે, અને આ બ્રહ્મસભાનું જો ધ્યાન થાય અને એ જો અંતકાળે સાંભળી આવે થી જીવ તરત ધામમાં જાય. એસો હે યહ રંગ મેં લાભા. આ અમારો છાંટેલો રંગ તો બહુ લાભદાયી છે. આ રંગ જેને લાગે એને લાભ હિ લાભ છે, ક્યારેય અલાભ થતો નથી. આમ કઈ મહારાજે પ્રથમ સંત સભાને રંગમાં રસબસ કરી, માંડ્યા ઢોળવા. પછી રંગથી ભરેલા 10-20 માટલા લઈ દરબારો ઉપર જવા દીધા. ખાળાળાળા એટલા બધા દરબારો લાલ ગુમ થઈ ગયા, મૂશું બુશું પલળી ગઈ. અને પછી મહારાજ ગુલાલની ફાંટો માંડ્યા ઉડાડવા. આવી રીતે રંગોત્સવ કરિયાણામાં કર્યો છે. એ જ પ્રમાણે બીજા ભક્તો ઉપર રંગ ગુલાલ મહારાજે બહુ નાખ્યો. પછી મહારાજે ડોશ્યોની સભા આમ જોયું. પછી મહારાજ એવું બોલ્યા કે વિધવાશ્રીઓએ રંગે રમવું નહીં, સધવા પરસ્પર રંગે રમે એનો બાદ નહીં, પણ વિધવાઓએ ક્યારેય રંગે રમવું નહીં. એમ શાસ્ત્રની મર્યાદા છે, તેને કોઈએ લોપવી નહીં. પણ અમે નાખેલો આ રંગ ગંગાજળ જેવો પવિત્ર સમજો. એમ કહીને એમના ઉપર પણ મહારાજે રંગ છાંટ્યો. દાવ ડોસ્યો નહીં તે. પછી મહારાજ કે અમે રંગે રમીએ એનાથી જીવને ચડેલો જગતનો રંગ નાશ પામે છે. સાંભળ્યું? અમારો રંગ જેને લાગે છે તેને વિષયના રંગનો નાશ થઈ જાય. આ હા, અમે જેને રંગ છાંટીએ એની વિષય વાસના બળી જાય, એને જગતનો ચડેલો મેલ બધો ધોવાઈ જાય. કારણ કે આ સત્સંગ તો મોક્ષ કરનારો છે, એટલે કે અમે ઉત્સવનો દિવસ જાણીને અમે સમયા કરીએ છીએ, સહુને ભેળા કરીએ છીએ. અમે જે જે ચરિત્ર કરીએ છીએ તેમાં ધર્મ સ્થાપન કરવાનું જ અમારે તાન છે. મહારાજ કે અમે જે કાંઈ લીલા ચરિત્ર ઉત્સવ સમયા કરીએ એની પાછળ અમારા હૃદયનો આશય ધર્મ મર્યાદા સ્થાપવાનું છે. તે વાત સાંભળીને બધા ભક્તો કે હા વાચું, અમે અનુભવ્યું જ કે હે મહારાજ, આપ તો સાક્ષાત પરમેશ્વર છો, આપની દરેક પ્રવૃત્તિ અધર્મનો નાશ કરનારી છે. પછી સૌની ઉપર ફરી વાર ભગવાને રંગ જાવા દીધો. આમ ભગવાન સ્વામિનારાયણ ખૂબ રંગ ઉડાડીને બધાને લાલ ચોળ કરે છે. પછી રંગ ઉડાડી રહ્યા અને પોતે પછી કહે છે કે ઓલા ફગવા લાવો. મહારાજ બેઠા પાટમાં છે, ફગવાના તગારે આવ્યા. મહારાજ કે હાલો બધા ફગવા લેવા. એટલે હવ પહેલા સંતો આવી ગયા. મહારાજે એમને પોશ ભરી ભરીને ફગવા આપ્યા. પછી દરબારોને બોલાવ્યા, બધા લાઈનમાં આવ્યા. એમ નહીં, મહારાજે પોશ ભરી ભરીને ડાળિયાને ધાણીને ખજૂરીને ખારેકને સમજી ગયા ને, એને ફગવા કહેવાય. એ બધું આપ્યું. પછી બીજા હરિભક્તોને આપ્યા. આ રીતે ઉત્સવ કર્યો. હવે બાઈઓને ફગવા દેવાના થયા. બાઈઓનો તો બહુ મોટો સમૂહ હતો અને બધે એ વર્ગ વધારે જ હોય. મહારાજે એમ કર્યું, તેને ઘણા હેતથી સહુના ભેળા ફગવા આપ્યા. ઘણા હેતથી હામટા આપી દીધા કે જાઓ બહેનોને વેચી દો. આવી રીતે બધાને ફગવા આપ્યા. પછી મહારાજ નદીએ સ્નાન કરવા ચાલ્યા. સંતો ભક્તોએ સહિત શ્રી હરિએ કાળુભાર નદીમાં જઈને ખૂબ જલક્રીડા સાથે સ્નાન કર્યું. અને પછી પાણીથી બહાર નીકળી મહારાજે જરિયાની વસ્ત્રો પહેર્યા અને વાતે ગાતે ઉતારે આવ્યા. ત્યાં રસોઈ તૈયાર થઈ ગયેલી એટલે ભગવાન સ્વામિનારાયણને જમવા બેસાડ્યા છે. એક પાટલા ઉપર એક પાટલામાં થાલ મૂક્યો. ઝુકતીથી મહારાજ જમ્યા, હવને દર્શન થયા. અને પછી બધાએ સંતો અને દરબારોને મહારાજે એમ કહ્યું કે હવે પંક્તિબંધ બધા બેસી જાઓ, અમે તમને પીરસવા આવીએ છીએ. એટલે સંતોને આનંદનો પાર ન રહ્યો. દરબારો બધા એમની પંક્તિમાં બેઠા, સંતો સંતોની પંક્તિમાં બેઠા અને ભગવાન સ્વામિનારાયણે બધાને પીરસ્યું છે. આમ મહારાજે કરિયાણામાં ખૂબ લીલા કરી, અતિ અતિ સૌને આનંદ આપ્યો છે. પેખી મહાપ્રભુનો પ્રતાપ, સતસંગી થયા સહુ આપ, ધન્ય તે મીણ બાઈ સુજાણ, થયું જેનાથી સહુનું કલ્યાણ. હરિલે અમૃતમાં આવું લખાણું, ધન્ય તે મીણબાઈ સુજાણ. મીણબાઈ ને ધન્ય ધન એ બહુ ડાયા ને સમજણા, સુજાણ એટલે સારી રીતે જાણનારા એટલે કે જ્ઞાની સમજણા હતા. એ મીણબાઈને ધન્યવાદ સાચી, તો કે એનાથી હવનું કલ્યાણ થયું, એના દ્વારા એના વડે એને લઈને થયું, એણે સમયો કર્યો ને, એણે ધન વાપર્યું ને, એણે હગાવાલાને બધાને તેડાવવાનો લાભ અપાવ્યો, માટે મીણબાને ધન્યવાદ. આજે પણ આવા સત્સંગી ભક્તોને લાખો ધન્યવાદ કે એને લઈને ઉત્સવ થાય, સમયા થાય, સંતો આવે અને કથા થાય, કીર્તન થાય ને હવ ભેળા લાભ લે. એવા જેને લઈને સંતો ભક્તો આવે ને આયોજનો ગોઠવાય એવાને ધન્યવાદ છે. આપણે લઈને ન આવે તો કાંઈ નહીં, પણ કોકને લઈને સંતો આવે ને સભા થાય ને કીર્તન થાય તો સારું ગણાય ને, એ વાત છે. અને આવા જે કુટુંબમાં ભક્ત થયા હોય એ કુટુંબને વંદન, અને એના દ્વારા બહુ સારું થાય કે છે. કુટુંબમાં હોય સુભક્ત એક, સાંભળજો, તારે કુટુંબો જન તે અનેક. એક જ કુટુંબમાં ભગત હોય એ અનેક કુટુંબો તારે. જો પાપી મોટો કુળ માહી થાય, જો આપણા કુળમાં કોઈ મોટો પાપી થાય, એ ઘણા જનો લઈ નરકે જ જાય. હા, તારા ઘણા તો નભ માં રહે છે, પણ શોભા નિશા તો શશી થી લહે છે. આકાશ ની શોભા તો ચંદ્ર થી જ હોય છે. ઘણા જનો જે કુળ માહી હોય, ભલે ઘણા કુળ માં હોય, પણ શોભાવશે એક જ ભક્ત તોય, એક જ ભક્ત આખું કુળ શોભાવશે. જે વંશમાં એક જ ભક્ત થાય, ઓનલી વન, પવિત્ર તે વંશ બધો ગણાય. એને એકને લઈને આખો વંશ પવિત્ર ગણાય. હા, જે જાણીએ ભક્તની જન્મવાળી, તે ધન્ય ભૂમિ ભલી ભાગ્યશાળી, ભલી ભાગ્યશાળી. જે ભૂમિમાં ભગવાનનો ભગત જન્મ હોય તે ભૂમિ ભાગ્યશાળી છે. એ આખો દેશ ભાગ્યશાળી કહેવાય. અનુપમ ઈડર દેશને જો, નિષ્કવાન સ્વામી આખો ઈડર દેશ ઉપાડે. હા, ધન્ય ધન્ય બ્રાહ્મણ જ્ઞાતિને, કારણ કે આખી જ્ઞાતિ પાવન ગણાય, આખું કુળ પાવન ગણાય. કેમ જે એમાં આવા ભગત થયા, અને જે કુળમાં એવો નકામ એકાદો પાક્યો હોય નખોદવાળો એવો, તો પછી એ કુળ બધું એમ ગણાય. ખ્યાલ આવ્યો તમને? ભગવાનની કૃપા હોય તો દીકરા હારા થાય, દીકરી હારી થાય, કુળમાં સત્સંગ થાય, અને એને લઈને હવના આશીર્વાદ મળે, રાજીપો મળે, આંગણે સંતો આવે, ભક્તો આવે, ઉત્સવ થાય, બધું થાય. એવા કોક હારા હોય બધું થાય, એવા જાય પછી કાંઈ હોય નહીં. જય સ્વામી નારાયણ. ઘણાય ગામ એવા છે કે ત્યાં મહારાજ વખતે આનંદ ઉત્સવ અપાર હતા, આજ કાંઈ નમળે. આજ કરિયાણામાં કાંઈ નમળે. હું કરિયાણાની કથા કરું છું ને, આનંદ ઉત્સવ તો એના ગાય છે ને, પણ અટાણે ત્યાં કાંઈ નમળે. માંડ થોડા ઘણા મંદિર આવતા હોય તો સમજાણું, પણ હવે કોઈ સંતો ભક્તોને ત્યાં લઈ જઈને પ્રેમમાં ડૂબાડે કે આનંદ કરે એવું નમળે. વાલા ભક્તો, મીણબા જે દી કરિયાણામાં હતા તે દીની વાત આખી નોખી હતી. એવા કોક હોય જ્યારે હાજર, ત્યારની ભાતને રીતને વાત બધું અલગ પડે. મીણબાઈ દ્વારા અનેક જીવો અક્ષરધામના અધિકારી બન્યા. એક સારો ભક્ત હોય તો આખા કુટુંબને તારે, પણ એક મીણબા જેવા નિષ્ઠાવાન બહેન જો હોય તો બે કુળ તારે. પિયરિયા કુળને ને હાહરિયા કુળને, પતિના કુળને ને પિતાના કુળને, બધાને પુગાડે ધામમાં. બહેનો બે કુળમાં વળગેલા હોય છે ને, એમ એની વિશેષતા એટલી છે. આવા મીણબા કે જેણે બે કોળનો ઉદ્ધાર કર્યો છે માટે એના આખ્યાન સાંભળવા ગાવાથી આપણને બળ મળે છે, અને આવા ભક્તના પ્રતાપે એમનો આખો વંશ ભાગ્યવાન બને છે. એવો પ્રગટ પુરુષોત્તમની નિષ્ઠાવાળા ભક્તનો મોટો પ્રતાપ છે, મહિમા છે. ભગવાન સ્વામિનારાયણે આવી રીતે બે મહિના કરિયાણામાં રહીને ભાગવત સાંભળ્યું, વસંત પંચમીનો ઉત્સવ કર્યો, કાળુભારમાં નાયા વગેરે વગેરે ખૂબ લીલા કરી છે. પછી વાલો કરિયાણાથી ગઢડા પધાર્યા છે. વાલા ભક્તો દિવસ પછી દિવસ જાય છે. એમ કરતાં કરતાં સંવત 1865ની સાલ આવી છે. એ વખતે ભગવાન સ્વામિનારાયણ ગઢડે હતા, ત્યાંથી મહારાજ ગુજરાતમાં જવા તૈયાર થયા. નાગમાલો માણકી શણગારીને સજ્જીને લાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણ માણકી ઉપર અસવાર થયા. એ વખતે ગઢપુરવાસી બહેનોને અંતરમાં એમ થયું કે મારો વાલો વયા જાય છે અને અમારે વિયોગે દાડા કાઢવા પડશે, એટલે મોટીબાન, લાડુબાન, રાજબાન, સોમબાન, સુરબાન, પાંચુબાન, અમુલાન, નાનુબાન બધી બહેનો ભેગી થઈ ગઈ. પણ એ વખતે એની હારે મીણબાઈ તથા ખીમબાઈ એ આદિક સહુ આવી ધાઈ. એ વખતે મીણબાન ખીમબાઈ બધા ભેગા થઈ ગયા. મીણબાઈ પણ ત્યાં હાજર છે એમ ઇતિહાસ નોંધે છે. પ્રણમી પભુ પદ મન ધારી અતિ ગદગદ વાણી ઉચ્ચારી. આ બધી બહેનોએ પરમાત્માના ચરણમાં માથું મૂક્યું અને હરિનો ચરણ ધ્યાનમાં ધરી અને ગદગદ વાણીએ એમ કીધું કે પ્રભુ દૂર દેશાવર જાશો ત્યાંના ભક્ત તણે વશ થાશો. હે નાથ, હે પ્રભુ, તમે દૂર દેશમાં જશો, ત્યાંના પ્રેમી ભક્તોને વશ થઈ જશો અને તમે ત્યાં રોકાઈ જશો, પછી ગઢડા પાછા નહીં આવો એવો અમારા હૃદયમાં ફળફડાટ છે. જશે ત્યાં સુખે દિવસ તો તમારા, જશે શી રીતે દિવસ અહીં અમારા. આમ બહેનો રડી પડ્યા. મહારાજ, તમને તો જ્યાં જાવના તમને ચાહનારા અનેક છે ને મળશે ને તેમાં તમારા દિવસો આનંદ ઉત્સવમાં જશે, પણ અમારે તો હરી મેરે હાલરકી લકરી એકના એક તમે, અમારા દિવસ કેમ જશે પ્રભુ? એમ સહુને પ્રેમાતુર જાણી. ભગવાન સમજી ગયા કે છે બધા પ્રેમાતુર, જાણી લીધું. વૃષવંશી વદ્યા મુખે વાણી. મહારાજ મીઠું બોલ્યા માણકી ઉપરથી, તમે ધીરજ અંતરે ધારો, નથી તમથી હું દૂર જનારો. હે બહેનો, તમે ધીરજ ધારો, તમારાથી હું દૂર ક્યારેય નહીં જાઉં, હું સદા તમારી સાથે પ્રત્યક્ષ રહીશ. એક હાથમાં લગામ છે ને એક હાથ ઊંચો કરી અને મહારાજ આવું વરદાન આપે છે કે હું સદા તમારી સાથે પ્રત્યક્ષ રહીશ. આવું વરદાન બધી બહેનોને મળી ગયું, કૃતાર્થ થઈ ગયું. એમાં મીણબાઈ કૃતાર્થ થઈ ગયા. અખંડ ભગવાન હારે અનુભવાય આવું વરદાન મળી ગયું. આ વાતને વરહવ્યું ગયું. વિક્રમ સંવત 1866ની સાલ આવી. ભગવાન સ્વામિનારાયણે ડભાણમાં બહુ મોટો યજ્ઞ કર્યો. તે યજ્ઞ પૂરો કરીને વાલો ગઢડે આવ્યા. ગઢડામાં આવી ભગવાન સ્વામિનારાયણે પોતાના પ્રેમી ભક્તોને દર્શન આપ્યા છે. એ વખતે ભગવાન સ્વામિનારાયણને આમંત્રણ દેવા મીણબા અને એમના દિયર દાહો ખાચર વગેરે બધાએ કરિયાણાથી ગઢડે આવ્યા છે અને પરમાત્માના પદસ્પર્શી વંદન કરી નેહના નીર નેણે લાવીને ગળગળતે હાદે મહારાજને કહે છે કે મહારાજ, તમે બધે રોડા ઉત્સવ કરો છો પણ અમારા દિલની ભાવના સાંભળો, કરિયાણે આવીને હે કૃપાનાથ તમે રૂડો રંગોત્સવ કરો. મીણબાના અંતરની ભાવનાનો અવાજ હતો, ભગવાનથી નકારી કઢાઈ નહીં પ્રેમીના અવાજને. એમના ભાવને વશ થયેલા ભગવાન બોલ્યા કે મીણબા, ચિંતા કરશો નહીં, અમે તમારા જેવા ભક્તોને આનંદ આપવા જ અવતાર ધારણ કર્યો છે, માટે મોટા સંત સમુદાયને લઈને અમે જરૂર કરિયાણા આવશું અને રૂડો રૂપાળો રંગોત્સવ કરશું. આ અમારું વરદાન છે, તમે આગળ જાઓ અને રંગોત્સવની તૈયારી કરજો, નીકળો તમે, અમે આવશું ટાઈમ થશે એટલે. મીણબા બહુ રાજી થઈ ગયા, હેતના આંચોડા પડી ગયા છે. દાહ ખાચર વગેરે કુટુંબ ખુશ થયું. મીણબા પરિવાર સાથે ગઢડાથી નીકળી કરિયાણે આવ્યા અને ખૂબ મોટો રંગોત્સવ થશે એટલે રંગોત્સવની ખૂબ જ પૂર્વ તૈયારી કરવા માંડ્યા છે. ભગવાન સ્વામિનારાયણ પણ હવે સંત મંડળને સાથે લઈ ગઢડાથી નીકળ્યા છે. વાચે ગાચે કરિયાણે પધાર્યા છે. ભગવાનના હામૈયા થયા. દેહા ખાચરના દરબારમાં પરમાત્માને અને સંતોને ઉતારા અપાણા છે. ત્યાં થોડા દિવસ ભગવાન શ્રીહરિ રહ્યા. ત્યાં હુતાશનીનું ટાણું આવી ગયું. ઉત્સવ ઉપર દેશ દેશના હરિભક્તો આવ્યા છે સમાચાર સાંભળીને. અને ભગવાન સ્વામિનારાયણ હુતાશનીને દિવસે હાંજ વખતે નદીને કાંઠે પેલો કોઠો ખરોક નહીં ત્યાં સુંદર મજાની ઉગમણા મુખે સભા કરીને બિરાજમાન છે. સંધ્યા વખતનું બરાબર ટાણું થયું એટલે સંધ્યા આરતી સંતોએ પ્રગટ ભગવાનની કરી. ભગવાને ત્યાં સુધી બધી વાતો કરી પછી ધૂન થઈ. એવામાં ગામમાંથી ઢોલ વાગતે વાગતે માણા નીકળ્યું, ઢોલ વગાડતું વગાડતું. હં, ત્યારે મહારાજે ઉનડ ખાચરને પૂછ્યું, આ ઉનડ ખાચર કોણ? મીણબાના પતિ નહીં પરંતુ મીણબાના દિયર દેહા ખાચરના દીકરા, એમાંય દેહા ખાચરની મોટી પત્નીના મોટા દીકરા. એને મહારાજે પૂછ્યું કે આ માણસો ક્યાં જાય છે? ત્યારે ઉનડ ખાચરે કહ્યું, મહારાજ આજ હોળીનો દિવસ છે માટે આ બધું ગામ ઢોલ વગાડતા આ રીતે હોળી પ્રગટાવવા જાય છે. મહારાજ કે એમ? એ મુક્તાનંદ સ્વામી, સ્વામી આપણે ઉતાસણીએ જાશું, હોળી જોવા જઈશું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ જેમ તમારી મરજી હોય એમ કરો. ત્યારે બીજા સાધુએ કહ્યું કે મહારાજ ન્યા ન જવાય. કેમ ન જવાય? ન્યા તો માણસો બહુ ભૂંડું બોલે, સાધુને ઉપવાસ પડે એવું બોલે. હોળી પ્રગટાવતા હોય ને આ બધી ટોળી એવી જ હોય. લે આ જવું સારું નહીં, આવો રિવાજ હોય ન્યા બહુ ભૂંડું બોલે. ગમે એના સાણાને, ગમે એના ગાડાને, ગમે એના લાકડાને, ગમે એમ ચોરીને, ગમે એમ હળગાવે, એના હોળિકા દહન કહેવાય. મહારાજ કે આપણે ત્યાં જવું છે. સાધુએ આવી જ્યારે વાત કરી ત્યારે મહારાજની મરજી જવાની જાણી ઉનડ ખાચર એવું બોલ્યા કે મહારાજ જો આપણે જવાની ઈચ્છા હોય તો હું ગામધણી કહેવાઉં ને, ભૂંડું બોલવાનું બંધ કરાવું કહેશ. ત્યારે મહારાજ કહે તો સારું, આપણો ઘોડો લાવો કેશ, જઈએ હાલો. એટલે ભગત ઘોડો લાવ્યા. મહારાજ એના ઉપર છલાંગ મારીને સવાર થયા અને સાધુને કહ્યું હાલો મહાપુરુષો, કીર્તન બોલતા બોલતા ઘોડા વાંહે હાલો. ને મહારાજ ઘોડે ને વાંહે સાધુનું ટોળું કીર્તન ગાતા ગાતા હવ હોળિકા દેવીને ટાણે અહીંયા પધાર્યા. હો કીર્તન ગાતા ગાતા આગળ જઈને ઉનળ ખાચર દરબારે હાંકલ મારી, ખબરદાર કોઈ ગેરશબ્દ બોલ્યા તો કેમ? જે પ્રગટ ભગવાન પુરુષોત્તમ ને સંતો વધારે છે. હવે બોલાય કોઈથી? બાપુનો હાંકલો થયો, ભૂંડું બોલવાનું બધું બંધ થઈ ગયું. પછી હુતાશણી ગામ લોકોએ પ્રગટાવી, ભગવાન સ્વામિનારાયણ ત્યાં ઊભા છે. ધીમે રહીને મહારાજે કાઠીઓને પૂછ્યું કે ભણું દરબારો આ હુતાશણી પ્રગટી હોય ત્યારે આ શું કરાય? કેમ મહારાજ આ હોળી પ્રગટે પછી માણસો શું કરે એમ પૂછું છું. ત્યારે દરબારો કહ્યું કે મહારાજ પાણીનો કળશિયો લઈ અને ફરતા ચાર ફેરા ધારાવડી દે બધા કેશ અને પછી શ્રીફળ અંદર નાખે. ત્યારે મહારાજ કે લાવો પાણીનો લોટો. કેમ? તો કે અમારે હોળી દેવીને ધારાવડી દેવી છે, એક શ્રીફળ લઈ આવો કેશ. હાથમાં પાણીનો લોટો લીધો, પ્રગટેલી હોળી ફરતા ચાર આંટા માર્યા ધારાવડી દેતા દેતા. પછી ભગતને કહેલે જાય લોટોને લાવ શ્રીફળ. પછી મહારાજે શ્રીફળ નાખ્યું સળગતી હોળીમાં. પછી સાધુને કીધું મહાપુરુષો કે જી મહારાજ પ્રદિક્ષિણા ફરો હોળીની, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા. સાધુ કે હાલો. સાધુ બધા હોળી ફરતા પ્રદિક્ષિણા ફર્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને. અને પછી મહારાજ કે હાલો હવે ચાર પૂરી. પછી હાલ્યા એવી જ રીતે ઘોડે ચડીને મહારાજને સાધુ કીર્તન ગાતા ગાતા અને જ્યાં કોઠો હતો ને ત્યાં પાછા આવીને બિરાજમાન થયા ઢોલીએ અને સભા થઈ. ઘણીક વાતો થઈ એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી આપણે હુતાશણીએ શા માટે ગયા હતા? મહારાજ મને શું ખબર, તમને ખબર નથી આપણે હોળિકાએ શું કામ ગયા હતા? એ તો કે મહારાજ મને નથી ખબર, તમે જાણો, અમને શું ખબર પડે, અમે તો તમે કહ્યું એટલે હારે આવ્યા. ત્યારે મહારાજ બોલ્યા, બહુ સરસ બોલ્યા,
હજી આપણે ગયા તા કરવા હોળીકાનું કલ્યાણ, આપણે ગયા તા કરવા ત્યાં હોળીકાનું કલ્યાણ, તમે સાધુ પ્રદક્ષિણા ફર્યા તેથી પામી મોક્ષ નિદાન.
જરા આશ્ચર્ય તો થાય જ, પ્રગટ ભગવાન હતા, નવાઈ જેવું તો લાગે કે આપણે હોળીનું કલ્યાણ કરવા ગયા હતા, અને પાછા એમ ન કે હું એને પ્રદક્ષિણા ફેર્યો, ધારાવાળી દેન શિફળ નાખ્યું એટલે કલ્યાણ થયું. જશ પાછો કોકને ચડાવે કે તમે સાધુ ચાર પ્રદક્ષિણા ફેર્યા ને એમાં એનું કલ્યાણ થઈ ગયું. ભગવાનના ભક્ત પ્રહલાદજીને ખોળામાં લઈને મૂવી બળી મરી એ દિવસની રઝળતી હતી. મહારાજ કે અમે એનો આજ ઉદ્ધાર કર્યો. જેમ ભગવાન શ્રી કૃષ્ણને વામન અવતાર વખતની રઝળતી પેલી પૂતના ખરીક નહીં એનો કલ્યાણ કર્યું, એનો ઉદ્ધાર કર્યો, એમ અમે આજ હોળિકાનો ઉદ્ધાર કર્યો. ગર્ગ સંહિતામાં વાત લખી છે, વામન ભગવાન બલિરાજાને ત્યાં ગયા અને 3 ડગલા ભૂમિ માગી અને પછી એવું સ્વરૂપ વધાર્યું કે બલિરાજાનું આખું રાઈટ લઈ લીધું. એટલે બલિરાજાની એક બહેન હતી, સમજાણે એણે આ જોયું ભગવાનનું કપટ. બહુ ભગત હતી, બહુ સારી હતી, બહુ ભક્તિ કરતી, પણ એના ભાઈને ભગવાને છેડ્યો, છેચર્યો અને રાજ લઈ લીધું. એટલે સગા સંબંધીના મમત્વે કરીને ભગવાન ઉપર એને એટલી બધી દાય ચડી, એટલી બધી દાય ચડી કે આને તો છે ને હું ઝેર દઈને મારી નાખું એવા સંકલ્પમાં એ મરી. એટલે કૃષ્ણ અવતારમાં પૂતના થઈ અને સ્તન ઉપર ઝેર ચોપડી ભગવાનને આગલા જન્મનું વેર વાળવા દવડાવ્યા. નહીતર બહુ ભગત હતી, પણ ભગવાનની આરે વેર થયું તો વાંધો નહોતો. પરમેશ્વરે એનું માતા યશોદા સમાન કલ્યાણ કર્યું. પણ આવો જો ડખો થાય ને કોઈ ભગવાનના સંત કે ભક્ત આરે જો વેર થઈ જાય ને તો યુગો યુગ ભટકતા થઈ જાય, નરક જ મળે, પાપ જ. અને હગાવાલામાં હેત તો બહુ ભૂંડું, એને કારણે ભગવાનના સંતોને ભક્તોનો બહુ દ્રોહ થાય. એટલે મહારાજે કહ્યું, પ્રીતિ તોડજો જૂઠા જાણી કુટુંબ પરિવાર. આપણું કુટુંબને આપણો પરિવાર તો ભગવાનના સંતો અને ભક્તો જ માનવા, બાકી ઓલા દેહના સંબંધીને હેતે કરીને એને પક્ષે કરીને ભગવાનના વાલા સંતો કે હરિભક્તોની આરે જે વેર કરે એ તો મૂરખ શિરોમણી ગણાય. એ અક્ષરધામમાં જવાનો નથી, કેમ જે એ અક્ષરધામમાં જવાના લખણ ક્યાં છે, સમજી ગયા ને? હોળિકાનો મહારાજ ઉદ્ધાર કર્યો, આવા તો કંઈક રઝળતા જીવનો સ્વામિનારાયણે ઉદ્ધાર કર્યો છે. આવી રીતે શ્રી હરિએ રઝળતા નરને નાર, કેવળ કૃપા વડે વાલે ઘણા કર્યા ભવ પાર, મારે વાલે ઘણા કર્યા ભવ પાર. એ જી ચપટી વગાડતા મોક્ષ કરે તે નહીં બીજાનું કામ, સાંભળ્યું, ચપટી વગાડતા મોક્ષ કરે તે નહીં બીજાનું કામ, અક્ષરધામના ધામી આ અવતારી સુખ ધામ. વિશેષતા છે આ. એ જ ગણ્યા ગણાય નહીં એટલા, અરે ગણ્યા ગણાય નહીં એટલા, આ વારે ઉતાર્યા પાર, સ્વામી નારાયણ શ્રી હરિ સર્વોપરિ અવતાર. એ સર્વોપરિના સંગથી સહેજે મોક્ષ પમાય, સર્વોપરિના જનથી પાર તરત કલ્યાણ થાય. સર્વોપરિના જનથી, એના સાધુન સત્સંગીથી પણ પટ લઈને કલ્યાણ થાય. સર્વોપરિ ભગવાન અને સર્વોપરિ ભગવાનના આશ્રિતોની આખી વાત જ અલૌકિક છે. આમ હોળિકાનો મહારાજે ઉદ્ધાર કર્યો અને ભગવાન ત્યાં સભા કરીને બેઠા છે. ઘણા પ્રશ્નો ઉત્તરો થયા અને પછી મહારાજ કે હાલો હવે દરબારમાં. પછી હવ ઉઠીને દરબારમાં આવ્યા અને સાધુ સૌ સૌને આસને ગયા અને મહારાજ ઉગમણા બાની ઓશરીમાં ઢોલિયા ઉપર પોઢી ગયા. પછી વહેલી હવારે મહારાજ જાગ્યા. જાગી નાહી ધોઈને શ્વેત વસ્ત્ર ધારણ કરીને પાછા ઢોલિયા ઉપર આવીને વિરાજમાન થયા ને સાધુ હરિભક્તની સભા ફળી આમ બેઠી ને પ્રાગજી દેવે કથા કરતા હતા. એ તો આપણે જાણીએ જ છીએ મહારાજને કથાનું ભારે અંગ. પછી તે કથાની સમાપ્તિ થઈ ગઈ ત્યાં રંગોત્સવનો વખત થયો એટલે સખાઓ બધા આવ્યા ઉમંગ ભર્યા રંગે રમમાં અને આવીને સીધો મહારાજ ઉપર ગુલાલ મેંડ્યા નાખવા. મહારાજે ઊભા થઈ ગયા ત્યાં ઉડાડીઓ વાલે ગુલાલ કે લાવો મારી આગળ. મહારાજ માંડ્યા ઉડાડવા ત્યાં ઉડાડીઓ વાલે ગુલાલ સર્વે સખા કર્યા રંગે લાલ વળી કરે ધૂઈને તાળી વાજે લોક લાજવાળા જોઈ લાજે. ઉત્સવ તો એવો જ હોય લાજવાળાનું કામ નહીં. તાળી વાગે ને ધૂઈને બોલે ને ગીત ગાય ને આનંદ થાય ને રંગ ઉડે લાજ શરમ વાળા બિચારા આગા ઉભા રહે. ગાવત હે હોરી ગીર ધારી તબ ગાવે હરિજન દઈ તારી. ભગવાન પોતે હોરી હોરી ગાય બીજા બધા તાળી દઈને ગાય. તન રંગે અંતર હિ ઉમંગે હરિજન રંજિત ભયે હરિ સંગે. આવી રીતે ભગવાનની સાથે બધા આનંદ કરે છે. પ્રગટ પુરુષોત્તમજીએ રંગોત્સવ કર્યા અપાર માયાનો રંગ ઉતાર્યો નિજ રંગે પમાડ્યા પાર. સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં એક નજર કરીને જોઈએ તો ખ્યાલ આવે છે કે મહારાજે રંગોત્સવ બહુ કર્યા. એવા બધાને રંગ ચડાવી દીધા પોતાના સ્વરૂપના કે માયાના રંગ ઉતારી નાખ્યા. એવા રંગમાં રોળિયા ને ધોયા વાસના મળ સેજે વાલે આપ્યું પોતાનું સુખ અટળ. કે એવા રંગમાં રોળિયા ને ધોયા માયાના મળ સેજે સેજે વાલે આપી દીધું પોતાનું સુખ અચળ. પૂર્વે મોટા તપસ્વીઓ તપ તપ્યા ગણાય. પૂર્વે બહુ તપ કર્યા બધાએ. વાહડા ઉગી ગયા હોરાન કીડિયું હાડક્યાના કણ લઈને હાલત્યું થઈ રાપડા થઈ ગયા. કે પૂર્વે મોટા તપસ્વીઓ તપ તપ્યા ગણાય પણ આવું સુખ પ્રગટનું પાયમાં નહીં તે કાંઈ એને ન જ મળ્યું. અઢળ ઢળ્યા આલ બેલડો ને લેરી કરાવે લેર. અઢળ ઢળ્યા આલ બેલડો ને લેરી કરાવે લેર. અહો મારા વાલમની આ તો કેવી મોટી મેર. હામે હાલીને જ આનંદ આપવો જ પછી ક્યાં વાત રહી. દુખડા લેવા ઉતાવળો દુખડા લેવા ઉતાવળો અને સુખ દીધ્યાની ટેવ. હે સર્વોપરી છે શ્રી હરિ પ્રગટ દેવાજી દેવ. રંગોત્સવમાં ભક્તોને અપાર સુખડા આપ્યા છે મારે વાલે. પછી શ્રી હરિ વાતે ગાતે નદીએ સ્નાન કરવા ગયા અને વાલો મારો કાળુભારમાં બેઠા ને પાણી ખળળ વહે છે અને સંતો ચોળી ચોળીને રંગ બધો ઉતારે છે. માધુરી મૂર્તિને ધ્યાનમાં ધારે છે. ખૂબ મહારાજને ચોળીને નવડાવ્યા. મહારાજે બધાના માથે પાણી છાંટ્યા આનંદ ખૂબ કર્યો અને પછી વાતે ગાતે પાછા દાહા ખાચરના દરબારમાં પધાર્યા છે. મહારાજ બિરાજમાન થયા એ વખતે દાહા ખાચરે અને એના દીકરા ઉનડ ખાચરે મળી ભગવાન સ્વામિનારાયણની પૂજા કરી બધા સાધુઓની પણ પૂજા કરી અને મહારાજને એ વખતે વસ્ત્ર ધરાવ્યા જામો સોનેરી ને સુરવાળ કળા સોનેરી કરમાં વિશાળ અદ્ભુત મજાનો પોશાક પહેરાયો છે. ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થયા અને આ પોશાક મહારાજે અલૈયા ખાચરને આપ્યો. એક ઐતિહાસિક ઘટના છે અહીંયા કરિયાણામાં. એ પોશાક લઈને મુનિષ અલૈયાને આપ્યો બક્ષિસ. જિંજાવદનના અલૈયા ખાચર ત્યાં હાજર છે અને મહારાજે કહ્યું એ જ સદા અંગે ધરજો દેવા ઉપદેશ દેશમાં ફરજો. અલૈયા ખાચરને મહારાજ કે આ મેં આપ્યો એ પોશાક તમે શરીરમાં જે ધારણ કરજો અને દેશ દેશાવરમાં સત્સંગ કરાવવા માટે ફરજો. આમ આજ્ઞા કરી પછી 10-12 સખાઓને સાથે લઈ અને મહારાજનો આપેલો આ પોશાક પહેરી અને અલૈયા ખાચર સત્સંગ કરાવવા જતા અને મહારાજ ઐશ્વર્ય આપેલું આમ અડાડે ને આંગળી ત્યાં સમાધિ થાય ફરી વાર અડાડે તો ઉતરી જાય. આમ હામું જોવે તો જમપુરી દેખાડે. પછી આમ બહુ સત્સંગ કરાયો ને પછી થોડુંક બધાએ માન્યા પૂજ્યા ને એટલે પાછું માન આવી ગયેલું સમજાણો. અને પોતે પાછા બ્રહ્મચારી ભણ્યા નહોતા બ્રહ્મચર્ય દટ પાળતા અને આ રીતે ઐશ્વર્ય મહારાજનો પોશાક પહેરીને સત્સંગમાં ફેર્યા ને બધાએ માન્યા પૂજ્યા એટલે થોડુંક હું ભગત મહાન બ્રહ્મચારીને આવું બધું મનમાં શ્રેષ્ઠતા થઈ ગઈ. ભગવાન તો દયા કરીને દર્શન દે સારા સપના દે સારા વિચાર દે કાંઈક આપણી ઉન્નતિ કરે સત્સંગમાં મોટેરા ભગવાન કરે, સારા ગુણો આપે, એ બધી ભગવાનની કૃપા કહેવાય. બ્રહ્મચર્ય પળતું હોય તો, કાંઈક નિયમ પળતા હોય તો, પણ એને લઈને બીજા હરિભક્તો સંતો ગૌણ મનાય અને પોતાને વિશે પોતાને શ્રેષ્ઠતા મનાય તો સમજી લેજો થોડા દિવસમાં વહેલું મોડું દુઃખ આવશે, રોવાના વારા આવશે, રોવાના. કોઈ સાનું નહીં રાખે, દાસના દાસ થઈને રહેવામાં જ સુખ છે આ સત્સંગમાં. જગતમાં અભિમાની થઈને ફરો બહુ વાંધો નહીં આવે, પણ અહીંયા જરાય જેટલી પોતામાં શ્રેષ્ઠતા કે સારેપ મનાઈ ગઈ ધર્મ નિયમ તપ ભજનને લઈને, તે મરવાના દિવસ છે, એ તરવાના દિવસ નથી. આ સત્સંગની રીત એવી છે. પછી અલૈયા ખાચરને બહુ મુશ્કેલી પડી હતી, એ અલૈયા ખાચરના આખ્યાનને જો સાંભળો, વાંચો, વિચારો તો ખબર પડે કે કઠણાઈ એને કેવી થઈ હતી. અભિમાન બહુ ભૂંડી બલાશે, સમજાણું. ભગવાને તો એને પોતાનો પોશાક બક્ષિસ આપ્યો, થઈ ત્યાં તો રસોઈ તૈયાર, જેમાં જુગતીથી જગત કરતાર પ્રભુ જમ્યા છે, પ્રભુ પીરસી જમાડ્યા સંત. પછી મહારાજે સંતની પંક્તિ કરાવીને પોતે પીરસીને પ્રેમથી સંતને જમાડ્યા, પછી સર્વે હરિભગતને પણ ત્યાં જમાડ્યા છે. મહારાજે સંતો ભક્તોને મોતિયા જલેબી લઈને વારે વારે પંગતમાં ફરીને જમાડ્યા. પછી કહ્યું છે, એ હવે સૌ સૌને આસને જાઓ, એમ કહીને મહારાજ ઓશ્રીમાં બેઠા. હવે સાધુ બધા વ્યા ગયા, હરિભગત બધા વ્યા ગયા, અને મહારાજ ઓશ્રીમાં બેઠા. હવે એક મનુષ્યચરિત્ર કરવાના છે, એમાં હારા હારાના તળિયા દેખાયા, ફૂટવાલ દેખાઈ જાય. હા, દિવ્ય લીલામાં તો હવ હારે આ ઠેકડા દે, પણ માનુષી લીલા જેથી થાય ને તેથી ભલભલાના આંડલા તૂટી જાય. એમાં તો બરાબર સ્વરૂપ નિષ્ઠા પાકી હોય, ભગવાન જેવા છેવા ઓળખાણા હોય તો વાંધો ન આવે. બાકી એમ થઈ જાય કે આને ભગવાન કહેવાય, આમ થોડું કરાય, આમ થોડું હોય, આમ તેમ ફલાણું ઢીકડું, એ કાનાની ગોપીઓની કથા સાંભળીને પરીક્ષિત હલબલી ગયા હતા કે ભગવાન ધર્મનું સ્થાપન કરવા આવ્યા, અને આ ધર્મ કેમ કર્યો પરનારીના સંગરૂપ. પછી સુખદેવજી સમજી ગયા કે બહુ જાજુ કહેવા જેવું છે નહીં, ભગત કાચો પડ્યો. પછી વાત કરી, ભગવાન તો અગ્નિરૂપ છે અને ઉદય લાગે નહીં, એ તો આમ તેમ કરીને સંશય ટાળ્યો પરીક્ષિતનો. પણ પછી છે ને વાત વધારે રાસપંચાધ્યાયની ન કરી અને મોક્ષ રીત કહી દી ધીરે. આવી વાતું છે. આ ભગવાનને ભગવાનના ભક્તની કથા તો બધી બ્રાહ્મી કથા હોય, દિવ્ય હોય, પણ એમાં બધાથી કાંઈ નાઈ શકાય નહીં આ કથા ગંગામાં. ઓકે, અઘરું છે અમુક અમુક. હવે જુઓ, ભગવાને આ બધાને વળાવી દીધા અને પછી પોતે છે ને આશ્રમ જઈને બેઠા. એવામાં એક ભડલીનો મહેમાન આવ્યો. એને મારે જે પૂછ્યું, ક્યાંથી આવું? કે ભડલીથી. ઠીક, હા, ભડલીમાં દિવાનજી આવનારો છે, એ આવ્યો કે નથી આવ્યો? વડોદરાનો દિવાન બાબા સાહેબ શ્રીજી મહારાજને પકડવા ફરતો હતો. મહારાજ પહેલાં ભડલીથી આવેલા મહેમાનને પૂછે છે કે ભડલીમાં બાબા સાહેબ દિવાન વડોદરાથી આવવાના હતા કે આવ્યા કે નહીં? ત્યારે એણે કહ્યું, દિવાનજી તો કાલે આવ્યો હતો ભડલીમાં, એમ. હા, અને સમાચાર છે આજ અહીં આવશે. ત્યારે મહારાજે ઉનડ ખાચરને પૂછ્યું, હે ઉનડ, હું કે દિવાનજી અહીં શું કામે આવે છે? મહારાજ, એ તો મુલકનો સુબો છે, તે પાલ લેવા સારું આવે છે. પાલ? હા મહારાજ, કર કર વેરો વેરો ઉઘરાવા આવે છે. ત્યાં આવીને આપણે વેરો ભરી દેશું એટલે લઈને જતો રહેશે, અને વેરો ન આપીએ તો મહારાજ ગામને હરકત કરે. એ તો સુબો છે. તો ઉનડ, તને ખબર નથી. શું ખબર નથી? એ વેરો લેવા નહીં આવતો તો મને જાલવા સારું આવે છે. ના ના મહારાજ, તમને જાલવા સારું નથી આવતો, એ તો પાલ લેવા આવે છે, કરવેરો લેવા આવે છે, અને 500 રૂપિયા આપી દેશું એટલે ચાલ્યો જશે. મહારાજ કે ના, તમને ખબર નથી. અરે હા મહારાજ, એ તમને પકડવા નથી આવતો. પણ મહારાજે માન્યું નહીં, મહારાજ તો ઊભા થઈ ગયા અને કહ્યું કે ઘોડો લાવો, જલ્દી ઘોડો લાવો, અમે અહીંથી બીજે જતા રહીએ. ઘોડો લાવો કીધું ને તમને? સારું સારું સારું, શાંતિ રાખો. એક સારો ઘોડો હતો, એના ઉપર સામાન નાખીને લાવ્યા અને મહારાજને કહ્યું, લ્યો મહારાજ ઘોડો. ત્યારે મહારાજે કહ્યું છે, આ ઘોડો બહુ હુંવાળો છે, બાંધી રાખેલો છે, આ કહ ન પૂરે, એક બેગાવ દોડે ને ઠાકીને ઊભો રહે, અને દિવાનના ઘોડા તો રાત દિવસના કશેલો હોય, કસરત કરાવેલા તે અમને જાલી પાડે ને માર ખવડાવે, માટે અમે આ ઘોડે નહીં ચડીએ, કેન્સલ આ ઘોડો લ્યો, હવે બીજો ક્યાં લાવો. એમ કહીને મહારાજ તો ઓરડા હમુ આમ જોયું, ત્યાં બધી ડોસ્યું ભરાઈને બેઠેલી મીણબાની હેતવાળીયું બધું. મહારાજ ઓરડામાં પધાર્યા અને ત્યાં જઈને મીણબા વગેરે બેઠા હતા ને એમને માંડ્યા કહેવા, આ શું કહેવાય, ડોસ્યું કે એ તો માળિયું કહેવાય એમ. મહારાજ કે આ શું કામમાં આવે, તો કે એમાં હો ગોદડા અમે, સમજાણું, મેળા નીચે લાંબા લાકડા જડી સામાન રહે તે માટે બનાવેલ નાનું રઝોટિયું હોય ને એને માળિયું કે, એમાં હો ગોદડા અમાય. મહારાજને બાયુએ કીધું, ત્યારે મહારાજ કે એક મળી હેઠી ઉતારો, હા એક હેઠું ઉતારો માળિયું, કેમ, તો કે એમાં અમારે હંતાવું છે, એ થોડું હેઠું ઉતરે. ડોસ્યું કે હેઠું ન ઉતરે. મહારાજ કે ન ઉતરે માલતું છે, ઓલો દીવાન આવે છે હમણાં અમને ચાલી જશે પકડી જાય, એમ કહીને મહારાજ તો થરથર ધૂજવા માંડ્યા. પછી તો મહારાજ વગર કીધે ડામશ્યમ પહેરી ગયા, બીકના માર્યા. અને મહારાજ કે લ્યો આ ડામશ્યામાં તો અમે પકડાઈ જઈ, મને પટારામાં હંતાડો, કે છે મને પટારામાં હંતાડો. મીણબા કે મુજાવમાં મુજાવમાં હંતાડી દઈશ. પછી મોટો ને જબર વજનદાર પટારો હતો ને એમાં મહારાજને હંતાડ્યા. પટારો કર્યો બેન, પણ આખો પટારો મીંડ્યો ધ્રુજવા, એવા ધ્રુજે મહારાજ. એ જોઈને ઓલા નવા સત્સંગી ડોસીઓ હતા ને એના બધાના હાંડલા માંડ્યા તળિયું મારવાઓ. એ મીણબા, એ મીણબા, તમે કહેતા હતા કે આ ભગવાન છે, વનમાં ફરતા હતા ને મેં ભાડ્યા હતા ને આજ આવ્યા ને આવીને આવી ખોટીઓ વાતો કરીને અમને તમે ક્યાં જાતા જોડી દીધા. હે મીણબા કે મૂંગ્યું મરો, ભગવાન છે, ઓતા છે ભગવાન, આવા વાતો કરો, આવા ફોસી ભગવાન હોય કે આવા બીવે, હે ભગવાન થોડા બીવે કે છે, આટલું તો કોઈ માણસે ન બીવે કે છે. આમ જો આખો પટારો ધ્રુજાવે છે. ડોસ્યુને તળિયા આવી ગયા. એ જી મનુષ્ય ચરિત્ર મોરારના પચાવવા છે કઠણ, બલબલાના હૃદયમાં આવે ધ્રુજારો ધણણ. ખબર પડી જાય કેટલું ઊંડું ઉતર્યું છે નિશ્ચયનું મૂળ. એ કોડીલો કઠણ કસોટીઓ ક્યારેક લેવા ચહાય, કાયમ નો લે પણ કોક દાડો ક્યારેક લેવા ચાહાય, ત્યારે ગણાક ભક્તોની નિષ્ઠાના પારખા થાય. બલબલાના પારખા થઈ જાય. ડોસ્યો કે પણ આવા ભગવાન હોય નહીં મીણબા, આ કંઈક ભૂલ ખાધી આપણે. મીણબા કે મૂર્ખીઓ તમે ભૂલ ખાધી છે, મેં નહીં ભૂલ ખાધી, આ તમારો નીચે કાચો નીકળ્યો. મારે એમ કે તમે બરાબર નિષ્ઠાવાન બની ગઈ છો, પણ નીકળ્યું બધું પોલું, તમને કાંઈ ખબર પડે છે કે નહીં ડોસ્યો, તમને આટો છો કે નહીં, આ ભગવાન જ છે, ભગવાન જ. આમાં તમે પુરાઈને ધ્રુજો જોઈ આવડો મોટો પટારો હલે ખરો. ભગવાનના મનુષ્યચરિત્રમાં દિવ્યતા હોય પણ એ દેખાતી હોય ને દેખાય. આવો મોટો વજનદાર પટારો અંદર મહારાજ બેઠા છે ને આટલો બધો ધંધડે ને ધ્રુજે છે, એ હોય શકે ખરું? કોઈ માણસને પૂરો ને અંદર ગમે એટલો ધૂણે તો એ પટારો હલતો હોય છે કે છે, આ પટારો ધ્રુજે છે ને એ જ એમ બતાવે છે કે આ તમારો બાપ ભગવાન છે. તો એ ડોસ્યુને જીભડા નીકળી ગયા કે આ એ વાત સાચી, બોલો આટો જ નહીં એનું કરો. હા 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 હા, તો હાસુ મીણબા, તો હાસુ. અને મીણબાએ મહારાજને કીધું કે શું બધા આ જચિંગ આદરા છે તમે? હો મીણબાએ તો કેડે હાટલો બાંધી દો, માથાના વાળ મૂક્યા છૂટા. મીણબા સુરવીરતાથી બોલ્યા કે મહારાજ બાબો ફાબો તમને શું કરે, હે કે હું જગદંબા દેવી છું, તમે તો પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા છો, શા વાસ્તે આવા મનુષ્યચરિત્ર કરો છો કે મારા આઈના માણસો બિચારાના હાંડલા તૂટે છે? હે કે તમને જાળનાર બાબો ફાબો શું આ બ્રહ્માંડમાં કોઈ નથી, અને તમને લોપે એવું અનેક બ્રહ્માંડમાં છે કોણ, વળી બાબો તમને હું કરનારો છે, હું હાંભેલું લઈને જાઉં છું. એમ કહીને મીણબાઈ હાંભેલું લીધું. ખભે ડોસ્યો તો બધી જોઈ રહી, આ મીણબાઈ કોક લાગે છે, આ તો ભગવાન છે જ, હે કે હું હાંભેલું લઈને જાઉં છું, તમારા પ્રતાપે લશ્કર સહિત બાબા સાહેબ વગેરેના માથા તોડી નો નાખું તો મીણબા નહીં કે. આમ પડકારા કરે છે મીણબા. ભગવાન સ્વામિનારાયણ સર્વનિયંતા અને સર્વોપરિ પુરુષોત્તમ છે. આવી બળભરી મીણબાની વાણી સાંભળી પટારો ખોલી અને મહારાજ હસતા હસતા ઠેકડો મારીને પીડ્યા બહાર. મીણબાને કહે છે કે આ હું સાંભળેલું ને આ બધું મારી નાખું કે એક એકને તમારા પ્રતાપે. મીણબા કે તમે પુરુષોત્તમ નારાયણ છે ને આ બધું કરો છો. મહારાજ કે એમ અમે પુરુષોત્તમ નારાયણ છીએ તો તમે કોણ છો? પણ એ તો અમને ખબર જ ન રહી, એ તો હા ભૂલી ગયા હતા અમે સર્વોપરી પુરુષોત્તમ છીએ. સારું કર્યું તમે યાદી અપાવી, કાંઈ વાંધો નહીં. હા હા હવે નહીં હંતાઈએ. બસ કહે છે રતનજી કે જી મહારાજ અમારો નવા નગરવાળો પોશાક લાવો કે એમ કહીને મહારાજ નીકળ્યા બહાર. એટલે રતનજી બાપુ મસ્ત મજાનો પોશાક લેવા, એમાંથી મહારાજે સોનેરી સુરવાળ પહેર્યો, ફૂંકાળી નાડી કચકાવીને બાંધી, પછી ઉપર જામો ચડાવ્યો અને માથે ફેંટો બાંધ્યો અને કેડે ભારે રેટો બાંધ્યો અને એક રેટો ખભા ઉપર નાખ્યો અને અંગને વિશે સર્વે આભૂષણ પહેર્યા ઘરાણાના, અને પછી હાથમાં મોતીની છડી લીધી. સેવક ચાખડિયું લાવ્યા એટલે મહારાજ ચાખડીઓ ઉપર સવાર થઈ અને પછી તૈયાર થયા. એવા સમયમાં વળી એક ભગત પૂછ્યા વગર ઘોડો લઈને આવ્યો, મહારાજની મર ઊભો રાખી દીધો, મહારાજ અસવાર થાવ. ત્યારે મહારાજે કહ્યું ઘોડે નથી બેવું. તો કે ઓલી નવાનગરની બોરી છે ને એ લાવો. સમજ્યા? છાયો કરવા માટે જાડો ચોફાળ હોય એને બોરી કે, એટલે પાળા બધા બોરી લેવા. મહારાજ કે અમારા માથે ચાર પાળા બોરી ધારો આમ પકડીને, એટલે બોરી પકડી બધાએ અને બધાને કહ્યું આમ ઊંચી થોપી રાખજો અને પાળાને કહ્યું કે તમે બધા હથિયાર ધારણ કરો, એટલે પાળા બધા હથિયાર ધારણ કર્યા હોય. અને પછી મહારાજ બોરી વચ્ચે ઊભા ઊભા હાલો કેશ અને ફરતે સાધુનું પાળા, અને એ રીતે બધા હાલ્યા. સાધુ પાળા કીર્તન બોલતા જાય ને ઊભી બજારે હાલ્યા જાય અને નદીના કાંઠા ઉપર આવ્યા અને જ્યાં બેઠક છે ત્યાં જઈને મહારાજ ઊભા રહ્યા કે રાખો. અને પછી મહારાજે કહ્યું કે હવે બધા જોર જોરથી તાળી ઉપાડીને કીર્તન ગાઓ, એટલે ઉપાડ્યા ઉપડતે હાદે બધાએ કીર્તન માંડ્યા બોલવા. એવામાં દિવાનજી આવ્યો, બાબા સાહેબ માથા ભારે માણસ, એની આગળ થોડાક ઘોડા હથિયારબંધ માણસોવાળા, પાછળ થોડાક ઘોડા અને વચ્ચે દિવાન સાહેબ, એવી રીતે આવી નદીમાં ઊભો રહ્યો અને આમ નજર કરીને જોયું. બોલે હારેવાળાને પૂછ્યું કે આ નદીને કાંઠે ઊભા એ કોણ છે બોરીને નીચે? ત્યારે કોકે કહ્યું દેવાન સાહેબ એ સ્વામિનારાયણ ભગવાન છે. એ જ વખતે મહારાજે ઉનડ ખાચરને કહ્યું, એ આપણે બધા ભડાકા કરો એ કહે કેશ, બધા પાળા જાઓ. એટલે પાળા બધા કોઠા ઉપર ચડી ગયા, બાજુમાં જ કોઠો હતો, અને 10-15 શરબંદી પાળાઓ એક સાથે બંદૂકના ભડાકા કર્યા. આ સાંભળતા જ બોલ્યા, બાબા સાહેબને 50,000 બખ્તરધારી જોરદાર સૈનિક દેખાણું, 50,000 માણસો, તેને શ્રીજીના બડકામ દાર પેખ્યા પૂરા 50,000. તેથી જાણ્યું નહીં જીતાય, ખાલી માણસોના મોત થાય. મનમાં નક્કી થઈ ગયું આમાં જીતાય એવું નથી, આપણે પૈસા પડાવવા આવ્યા હતા પણ અહીં કાંઈ મળે એવું છે નહીં, એમ બાબા સાહેબના મગજમાં સમજાઈ ગયું. પછી ધનની આશા છોડી પોતાના માણસોને કહ્યું કે આપણે અહીંયા મુકામનું ઠીક નહીં પડે, માટે આપણે કોટડે મુકામ કરશું. હાલો એમ કહીને બાબો સાહેબ હાલી નીકળ્યો. આગળ જતા બાબા સાહેબના મનમાં વિચાર થયો કે સ્વામિનારાયણ એકલા મળે તો વાત છે, આ 50,000 માણસની સૈન સાથે સ્વામિનારાયણ ભટકાણામાં પકડવા કેમ, એકલા મળે તો વાત છે એમ મનમાં સંકલ્પ થયો. અહીં તો મહારાજ પાછો એ રીતે જે રીતે ગયા હતા ને એ રીતે પાછા આવ્યા ને દરબારમાં પૂગ્યા ત્યાં ઓલ્યાને સંકલ્પ થયો. એટલે અંતર્યામીપણે મહારાજે સંકલ્પ જાણ્યો એટલે તરત જ ભગવાન સ્વામિનારાયણ પાળાને કહે છે કે હથિયારો લાવો. તો કે મહારાજ હથિયારો શું કરવા? બાબો સાહેબ ભાગી ગયો, લાવ તારી તરવાર. કેડે તરવાર બાંધી, ઢાલ લીધી, હાથમાં સાંગ લીધી અને સલાંગ મારીને ઘોડે સવાર થયા અને પગની એડી ઘોડાના પેટમાં મારીને ઘોડો ઝાડ થતો ને ઉપડ્યો. હવ જોઈ રહ્યા કે મહારાજ ગયા ક્યાં, બાગડધમા બાગડધમા ઘોડો દોડાવ્યો, બોલો દિવાન સૈન્ય સાથે હાલો જાય છે, ત્યાં મહારાજ પૂગ્યા, ત્યાં જઈને હાકલ કરી કે આમાં દિવાન કોણ છે? ત્યારે એક અસવારે કહ્યું કે આ ઘોડવેલમાં બેઠા છે, દિવાન છે. ત્યારે મહારાજે ઘોડો ઘોડવેલ પડખે ચડાવ્યો અને ન્યા ઊભો રાખીને કે દિવાન કોણ? ત્યારે દિવાને કહ્યું કે હું દિવાન છું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે તારા મનમાં એવો સંકલ્પ થયો કે સ્વામિનારાયણ એકલા મળે તો વાત, હું એકલો એટલા માટે આવ્યો છું, બોલ તારે શું કરવું છે? આવો પડકારો સાંભળીને દિવાન માંડ્યો ધ્રુજવા, હાથ જોડાઈ ગયા, માફ કરજો સ્વામિનારાયણ, મારે કાંઈ કરવું નથી. મહારાજ કહે છે સંકલ્પ કર્યો હતો ને એકલા મળે તાર વાત, આ એકલા જી બોલ શું કરવું? દિવાન કે માફ કરો મહારાજ, મારે સંકલ્પ થઈ ગયો હતો, એ મારી ભૂલ કહેવાય, મને જવા દો. કે આવો ડર આવ્યો બોલો, નહીતર ગોદડામાં પટારામાં હંતાણા હતા. છે ને લીલા અદ્ભુત કરિયાણાની. ભગવાન સ્વામિનારાયણ એટલું કહીને પાછા વળ્યા. ભગવાન વૈયા ગયા તો દિવાનને ઘોડવેલમાં બેઠા બેઠા ધુજારો ઉતરતો નહોતો બોલો. હા, ધ્રુજતો ધ્રુજતો બિચારો ન્યાચી પાયો ઠેઠ કોટડાઓ. ભગવાન ઘોડો લઈને પાછા આવ્યા ને કરિયાણામાં દરબારમાં, ત્યારે ઉનડ ખાચરે પૂછ્યું કે મહારાજ તમે આમ અચાનક ક્યાં ગયા હતા? ત્યારે મહારાજે કહ્યું કે અમે દિવાન પાસે ગયા હતા. ત્યારે બધાને બહુ આશ્ચર્ય છે.
હરિના આ ચરિત્ર થી કલાણી નિશ્ચય ની ખોટ, અમથા મોટા ભગત થઈ જણાવતા હોવ ને મોટ. અમથા મોટા ભગત થઈને મોન મર હાલતા હોય કે અમારે આમ તેમ, પણ આવા ચરિત્ર કરે ત્યારે ખબર પડે ભગત પણ કેટલું સ્થિર રહે છે, કેટલીક નિષ્ઠા ટકે છે. બધાને ખબર પડી ગઈ. પછી મનમાં વિચાર્યું ને નિષ્ઠા કરી નક્કર, સમજાઈ ગયું કે આવા ઘાટ થવા ન જઈ. આટલા વિચાર નબળા આવી ગયા એ નિષ્ઠામાં કચાશ કહેવાય. પછી મજબૂત નિષ્ઠા કરી. પછી મનમાં વિચાર્યું ને નિષ્ઠા કરી નક્કર, હવે આવા ચરિત્ર થી આવે નહીં ચક્કર. એ મનુષ્ય ભાવ ને દિવ્ય ભાવ સમજ્યા ભક્તો એક, એને જ શ્રેષ્ઠ ભક્તિ કહે, સાચી છે એની ટેક. આવી મનુષ્ય ભાવ અને દિવ્ય ભાવમાં એક જ ભાવના રહે એવી નિષ્ઠાને જ ભક્તિ કહેવાય, અને એની જ સાચી નિષ્ઠા કે ટેક કહેવાય એને જ ભગત કહેવાય. બાકી ગમે એટલા કડક નિયમ પાળતો હોય ને દહ વાર ગાળીને પાણી પીતો હોય ને, પણ એ ભગત ન કહેવાય, એ કર્મકાંડી ભૂદેવ જેવો કહેવાય. આને ભગત કહેવાય, અસલ નક્કર ઓરિજિનલ ભગત. આવા નિષ્ઠાવાળા આશ્રયવાળા થાવું અર્જુનજીના જેવા, યુધિષ્ઠિર જેવાને વખાણ્યા નથી. ભગવાન સ્વામિનારાયણની વાત તો અજબ છે. મધ્યના દસમા વચનામાં મહારાજ બોલ્યા કે ભગવાન મનુષ્યના જેવા પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિશે જેને દિવ્યપણું જણાય, પણ કોઈ રીતે ભગવાનના તે ચરિત્રનો અભાવ આવે નહીં એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરની ભક્તિ કહેવાય. મધ્યનું દસમું, તેને પરમેશ્વરની ભક્તિ કહેવાય, અને એવી ભક્તિ કરે તે જ ભક્ત કહેવાય. કેવી નિષ્ઠામાં સહેજ સંશય થાય નહીં ચરિત્રમાં મહારાજના, અને એવી ભક્તિ છે એ જ પરમપદ છે. લ્યો, એ ભક્તિ જ મોક્ષ. શું વાત કરો છો મીણબા? આવી ભક્તિવાળા મહાન ભગત હતા, અને એટલે મહારાજ એની ઈચ્છાઓ પૂરી કરે, અને એટલે મહારાજ વારે વારે એના દરબારમાં જાય, એટલે મહારાજી જે જે પ્રાર્થના કરે તેને માન રાખે, એટલે મહારાજ ત્યાં જઈને આવી લીલાઓ કરે કે જે ગ્રંથો બનીને ગવાય. આ બધું એવી નિષ્ઠાને આભારી છે. બોલો, દિવાન ગયો કોટડાઓ અને ન્યા જઈને મુકામ કર્યો. ત્યાં પીઠોવાળો દિવાનને સલામ મારવા આવ્યા. આવવું પડે ને ખંડિયાઓને બધાને. ત્યારે દિવાને પીઠાવાળાને તિલક કંઠી જોઈને પૂછ્યું કે તમે સત્સંગી છો? હા હા સાહેબ, અમે સત્સંગી છીએ. ઠીક. આ સ્વામિનારાયણ કેટલા માણસ સાથે રાખે છે તમારા ભગવાન? કેમ, સ્વામિનારાયણ પાસે 50,000 હથિયારબંધ માણસો અમે દીઠા. કે સાહેબ હોય નહીં. હા હા, અમારી નજરે જોઈને આવ્યો ને, હું ન્યાથી જ આવ્યો કરિયાણાથી. આટલા બધા સ્વામિનારાયણ સાથે માણસો શું કામ રાખે છે? અરે બાબા સાહેબ, કંઈક તમારી ભૂલ થાય છે. હમણાં અમે ઉતાસણી ઉપર દર્શને ગયા હતા, સ્વામી પાસે પાળા 10-12 અમે દીઠા છે બડકમદાર. તો પછી
અમને 50,000 સૈનિક દેખાણું એનું શું? એ છે સ્વામી પોતે ભગવાન. બાબા સાહેબ, એ છે સ્વામી પોતે ભગવાન, સર્વે સામર્થ્યના છે નિધાન. સર્વે સામર્થ્યનો ખજાનો છે સ્વામિનારાયણ. એ જ સ્વામીના ભ્રકુટી વિલાસે કોટી બ્રહ્માંડ ઉપજેને નાશે. એ જ ભગવાન સ્વામિનારાયણની આંખના એક ખૂણાને જરાક એ હલાવે ત્યાં કરોડો બ્રહ્માંડ ભાંગી જાય ને કરોડો બ્રહ્માંડ નવા થાય. એ સર્વોપરી અવતારી પુરુષોત્તમ નારાયણ છે. બાબા સાહેબ, તમને એમાં કાંઈ સમજાય નહીં. એ ભગવાન છે, એક થકા અનેક રૂપે દેખાય. એ સૈન્યના રૂપ બધા એણે લીધેલા. અને એ તો ચાયસો કરે, એમ પીઠાવાળો બોલ્યો, એ તો ચાયસો કરે. ભાઈ, એવા ભગવાનના ચરિત્ર છે. પુનિત ચરિત એ રીતે ફરીને કૃત કરિયાણ વિશે સ્થિતિ કરીને,
પુનિત ચરિત એ રીતે ફરીને કૃત કરિયાણ વિશે સ્થિતિ કરીને,
શ્રુતિ ધરી સુણશે જીભેથી ગાશે નકી નર નારી કૃતાર્થ તે હથાશે. આ ચરિત્ર કોઈ કહેશે સાંભળશે એ કૃતાર્થ થશે. નકી નર નારી કૃતાર્થ તે હથાશે,
નકી નર નારી કૃતાર્થ તે હથાશે.
આવી ભગવાનની લીલાઓ સાંભળે ગાય કૃતાર્થ થઈ જાય. અને એટલે આજે આનંદવાળા કૃતાર્થ થઈ ગયા. આવી સરસ સભા ગોઠવી, આવો દિવ્ય લાભ લેવાનો એમને મોકો મળ્યો. આવી રીતે બાબા સાહેબ કોટડે જઈને પીઠાવાળા સાથે વાત કરે છે. આ બધી વાત ચાલતી હતી ને, એવામાં બાબા સાહેબની સેનામાં એક મીર સાહેબ કરીને મહાસુરવીર માણસ હતો, અમરેલીવાળો. એણે દિવાન સાહેબને એમ કહ્યું કે શું આ બધી વાતો કરો છો, મને તમે સ્વામિનારાયણને પકડવા મોકલો. પકડ્યા હું કેશ, સ્વામિનારાયણથી શા વાસ્તે બીવો છો? બાબા સાહેબે હામું જોઈ લ્યો, આ નહીં પાણી બહુ છું. ભલે ભલે મીર સાહેબ, ક્યાં બાત કરતે હો, અરે આમ પકડ લાયંગે કેશ, હમકો થોડી સી પલટણ દીજીએ, એટલે કે થોડીક સેના આપો એમ, હું પકડી આવું. એટલે બાબા સાહેબ મરક મરક હસતા કહ્યું, અચ્છા અચ્છા મીર સાહેબ, કિતના આદમી ચાહીએ આપકો? 100 આદમી હમકો દે દો. બાબા સાહેબે કહ્યું કે આને 100 સૈનિકો આપો. એટલે 100 સૈનિકો લીધા, અને 100 પોતાના, 200 ઘોડેસવાર લઈ અને મીર સાહેબ ઉપડ્યા. બોલો સ્વામિનારાયણને પકડવા કાંઈ વાંધો નહીં, જવા દે ને. એ બિચારાને મનમાં ન રહી જાય કે મેં કાંઈ નહોતું કર્યું એમ. એ 2 માણાનું સૈન્ય લઈ અને અમરેલીવાળો એ મીણ સાહેબ મુસલમાન હતો, એ ભગવાન સ્વામિનારાયણને પકડવા હારું કરિયાણા આવ્યો પાછો કોટડાથી. અને નદીમાં આવીને વિચાર કર્યો કે અટાણે સ્વામિનારાયણ હશે ક્યાં. હારો, ઓલા બહેને કે તમે અહીં ઊભા રહ્યો, એક જણાને હારે લઈ અને મીર સાહેબ દરબારને ઝાંપી આવ્યો છે, દાહા ખાચરના દરબારને ઝાંપી. ત્યાં દરબારમાં ભગવાન સ્વામિનારાયણ કથા કરાવતા હતા, સંતો બેઠા છે, હરિભક્તોની સભા બેઠી છે, પ્રાગજી દવે કથા વાંચે છે, સાધુ પાળા હરિભગત સર્વ માળા ફેરવે છે. આ બે જણા એ ઘોડા ઉપર બેઠા બેઠા મહારાજને અને આ સભાને જોઈ. એ જ વખતે ભગવાન સ્વામિનારાયણે આખી સભાના નાડી પ્રાણ ખેંચી લીધા, એટલે સભા એકદમ લાકડાના પૂતળા હોય ને એવી સ્થિર થઈ ગઈ. કોઈ બોલે કે હલે, હાવ હજડ. મીર સાહેબે આ જોયું, પેલો સાચે જમાદાર લીધો હતો ને એને પૂછ્યું કે આપણે આવ્યા ત્યારે આ સર્વે સાધુ તસ્બી ફેરવતા હતા, માળા ફેરવતા હતા, અને હવે કોઈમાં સચેતપણું છે નહીં, કોઈ બોલતું નથી, કોઈ હલતું નથી, આ બધા આમ કેમ થઈ ગયા? એ જ વખતે દેહા ખાચર સારા લુગડા પહેરીને ચાલ્યા આવતા હતા, એને જોઈને મીર સાહેબે દેહા ખાચરને પૂછ્યું, તમે કોણ છો? અમે ગામધણી દેહા ખાચર, તે ઓગળ ખાચરના દીકરા છીએ. મીર સાહેબે કહ્યું કે ભાઈ એક અમારો પ્રશ્ન છે, બોલો ને. અમે આવ્યા ત્યારે આ સભા સચેત હતી, ને હવે કોઈમાં જીવ ન મળે એનું શું થયું કે એનું શું કારણ? ત્યારે દેહાખાચરે કહ્યું કે એ તો આ બેઠા છે ને એ સ્વામિનારાયણ ભગવાન છે, તે આ તો એણે એક સભાના નાડી પ્રાણ ખેંચી લીધા, પણ એ જો ધારે ને તો અનેક બ્રહ્માંડના તમામ દેવો ઈશ્વરોના નાડી પ્રાણ ખેંચી લેવા સમર્થ છે, બધાને જળ લાકડાને પથ્થર જેવા કરી નાખે. સમજ્યા? આમ દેહા ખાચરે જવાબ આપ્યો ને, મીર સાહેબ બિચારો ઘોડે બેઠો બેઠો જરા મીણ ઓગળે ને ઓગળવા માંડ્યો. એને મનમાં એવી બીક લાગી કે રખે આ સભાના નાડી પ્રાણ તાણી લીધા, એમ જો આપણા ઘોડાના નાડી પ્રાણ તાણી લે તો આપણા શા અહેવાલ થાય? મારે બેઠું પગપાળા દોડીને કોટડા આવે નહીં હો. ભલા જમાદારને કે હાલ હાલ સામે મારો કોટડા ભેગા થઈ જાય, બહુ પાણી કરીને આવ્યા પણ મેળ ખાય એવું નથી, નહીંતર તો બાબા સાહેબ ક્યાંય થોડા પાછા જાય. હાલ હાલ એમ કહીને બે જણા છે ને સાંજની મશાલ વેળાએ પાછા કોટડા આવ્યા અને પીઠોવાળો બેઠા હતા ને ન્યા જઈને મળ્યા, ત્યારે પીઠાવાળાએ પૂછ્યું કે કેમ મીર સાહેબ, ક્યાં હુઆ? કે મીર સાહેબ તો કાંઈ બોલ્યો નહીં, પણ એટલે જમાદારે કહ્યું આરે હતો નહીં કે બહુ જ ચમત્કારી હે સ્વામિનારાયણ, હે હા હા બહુ સમર્થ છે. પીઠોવાળો કે તમે કહો છો એમ જ છે, સ્વામિનારાયણ ભગવાન છે, ભગવાન હોય એમાં સામર્થ્ય હોય જ, અને એને તો કેટલાય વલિયા માને છે, બહુ મોટા પુરુષ માને છે, પણ જેને સમજાય એને ખબર છે કે તો સર્વોપરી ભગવાન છે. ત્યારે બાબા સાહેબ દીવાન બોલ્યા કે પીઠાવાળા, મારે સ્વામિનારાયણની સાથે થોડો ઘણો દ્વેષ રહેતો હતો, પણ હવે આજથી હું એનું નામ નહીં લઉં. એમ વડોદરાનો દીવાન બાબો સાહેબ બોલ્યા. એ વખતે એ બધું વડોદરા નીચે રાજ્ય હતું. આ વાત થઈ બાબા સાહેબની, પણ મીર સાહેબનું શું થયું? તો કે મીર સાહેબ વડોદરાના રાજ્યના પછી મુખ્ય સેનાપતિ બન્યા હતા, અને તે વખતે એ અતિ માંદા થઈ ગયા. પછી જેને હોય એને બતાવે કે મારો રોગ મટે, ઊંઘ આવતી નહોતી, બળતરા થયા કરે, કેટલાય ફકીર સાધુને આશીર્વાદ લેવા પૂછ્યું, વૈદ હકીમ ડૉક્ટરો મહેનત બહુ કરી, રોગ હારો થયો નહીં. એમાં કોઈક ફકીરે એને કહ્યું કે તમે જૂનાગઢના પ્રસિદ્ધ દાતાર પીરની માનતા માનો અને 200 રૂપિયાની એને ચાદર ઓઢાડો, તમને રોગ મટી જાય, શાંતિ થઈ જાય. એને બાધા રાખી, રોગમાં કાંઈ ફેર પડ્યો નહીં, તેમ છતાંય મનમાં એમ થયું કે બાધા કરી આવું તો રોગ મટી જાય. એટલે મીર સાહેબ જૂનાગઢ દાતાર પીરને 200 રૂપિયાની એ જમાનામાં કિંમતી ગણાય એવી ચાદર ઓઢાડવા નીકળ્યા. ન્યા જઈને ચાદર ઓઢાડી, છતાં શાંતિ ન થઈ. પણ પાછા વડોદરે આવતા વચમાં ગઢડું આવ્યું ને રાધાવાડી ગયા, અને ન્યા જઈને એને નમાઝ પઢવાનો સમય થયો તો એટલે રાધાવાડી હેઠા ઉતર્યા, અને એ મહારાજની સંતોની રમણ રેતીની ભૂમિમાં જ્યાં પગ અડ્યા ત્યાં અંતર શાંતિ માંડી થવા, અને ત્યાં નમાઝ પઢ્યા તે ઊંઘી ગયા. હે કે 3 મહિનેથી ઊંઘ નહોતી આવતી, પરંતુ રાધાવાડીએ પગડ્યો, સ્પર્શ થયા, વંદન થઈ ગયા, સ્વાભાવિક શાંતિ થઈ ગઈ, ઊંઘ આવી ગઈ. ઘણું હોતા પછી જાગીને વિચાર કર્યો કે આ ભૂમિ મહાન છે, અહીંયા કોઈ મહાન ઓલિયા રહે છે. ત્યાં રાધાવાડીએ સચ્ચિદાનંદ સ્વામીના દર્શન થયા. સચ્ચિદાનંદ સ્વામીને પૂછ્યું કે અહીં કોઈ ઓલિયા પુરુષ રહે છે? ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું કે ઓલિયા નહીં, સબ ઓલિયા કે ઓલિયા, ભગવાન સ્વામિનારાયણ રહે છે. કે એમ? તો કે મને એના દર્શન કરાવો. એ તો પૂર્ણ પુરુષોત્તમ છે, પરમેશ્વર છે. એમ નક્કી? તો કે અમથા અમે સાધુ થઈ ગયા, શું આટા વગીને શીખે? પણ મીર સાહેબને વિશ્વાસ ન બેઠો કે સ્વામિનારાયણ ભગવાન છે, પણ એ ચમત્કાર કરિયાણા જોયો તો તોય ડગમગ થાય. પછી મીર સાહેબે ત્યાં 5 સંકલ્પ કર્યા કે હું જાઉં દર્શને આ સ્વામીની હારે દાદાના દરબારમાં ગઢડામાં, તો સ્વામિનારાયણ કામળાના આસન ઉપર બેઠા હોય. એક બીજો સંકલ્પ ઉઘાડે માથે બેઠા હોય. ત્રીજો સંકલ્પ મને નામ લઈને બોલાવે કે આવો મીર સાહેબ. ચોથો સંકલ્પ પડખે ઘણા રીંગણા પીડ્યા હોય અને એક દહીંનું ભરેલું દોણું પીડ્યું હોય, અને એ પાછું મને આપે કે લેવો મીર સાહેબ દહીં ખાવ. જોજો એને એમ કે એક બે કરી મારી દીઠું કાગડાને બે હું ડાળીને ભાંગવું થઈ ગયું હોય તો. હારી પેટ સંકલ્પ કર્યા, આ તો સેનાપતિ માણસ ને. 5મો સંકલ્પ એ કર્યો કે મારા ચિત્તમાં રહેલા સંકલ્પનો નાશ કરે તો એ સાક્ષાત ખુદા છે એમ માનીને હું એનો થઈ જાઉં. આવા સંકલ્પ કરીને આવ્યા. મીર સાહેબના આખ્યાનમાં આ બધી વાત છે. અહીં તો ટૂંકું, આવતાની સાથે ભગવાન સ્વામિનારાયણ ક્રમ બાય ક્રમ 5 સંકલ્પ એના સિદ્ધ કર્યા, અને મીર સાહેબ સ્વામિનારાયણ ભગવાનનો પગમાં પડ્યો, કરિયાણાવાળી માફી માગી અને કહ્યું કે આજથી હું તમારો આશ્રિત છું, કંઠી બાંધી. અને પોતે જે તાવદાનમાં બેસીને જૂનાગઢ બાધા કરવા ગયો હતો ને, એ તાવદાન ત્યાં સ્વામિનારાયણ ભગવાનને ભેટ કર્યું અને સ્વામિનારાયણ ભગવાનની આશાથી ને હાજો થઈ ગયો. પછી એ પોતે ત્યાંથી ઘોડે બેસીને ગયો અને એ તાવદાન મહારાજને ભેટ આપ્યું. એ તાવદાનમાં બેસીને મહારાજ જ્યારે માંદા હતા ત્યારે રાજકોટ સર માલકમને મળવા ગયા, ત્યારે એ તાવદાનમાં બેસીને ગયેલા. એ તાવદાન પછી રાજકોટ મહારાજે મૂક્યું. આજ રાજકોટ મંદિરના સભા મંડપમાં મીર સાહેબનું આપેલું આ તાવદાન છે. જાજો તો દર્શન કરજો, પ્રસાદીનું છે. આવી ભગવાન સ્વામિનારાયણની અદ્ભુત વાતો છે અને એવા ભગવાન આપણા ઈષ્ટદેવ છે, આપણે ભાગ્યશાળી છીએ ભાઈ. કોટી બ્રહ્માંડના નાથ છે પ્રગટ પુરુષોત્તમ, મોટા મોટા નથી પામતા એ જેની જોઈએ તેવી ગમ. ભગવાનની કૃપાથી એ પુરુષોત્તમ નારાયણ વિશે આપણને સર્વે અવતારના અવતારી એવો દૃઢ નિશ્ચય થયો છે, માટે આપણે ભાગ્યશાળી. હે ફૂટલા આ બ્રહ્માંડની અડધી આવરદા ગઈ, ત્યાં સુધી ઈશોએ સ્તુતિ કરી ત્યારે કૃપા હરિની થઈ. એવા એવા સર્વોપરી શ્રીજી અક્ષરધામ નિવાસ, અવતારોનું કારણ છે સર્વત્ર જેનો વાસ. અરે રૂપ રૂપનું ધામ છે અને સામર્થી કહી ન જાય. રૂપ રૂપનું ધામ છે ને સમર્થ એવા રૂપાળા જ ઘણા હોય, પણ એવા બીકણ હોય તો વાત કરો માં. આ તો રૂપ રૂપનું ધામ છે ને સામર્થી કહી ન જાય, કાર્યો એના ભક્ત દ્વારે અવતાર જેવા થાય. એના ભક્તો અવતાર જેવા કામ કરે. હે જી દયા કરી આ બ્રહ્માંડમાં વાલો આવ્યા પહેલી વાર, ક્યાંથી મળે આ શ્રી હરિ એ સર્વેના સુખદાતાર. ક્યાંથી મળે? સર્વેના ધણી એક છે શ્રી સ્વામી નારાયણ, મૂર્તિ હૃદયમાં રાખવી અખંડ કરવું સ્મરણ. માટે કાઉન્ટિંગ મશીન લઈને જપજપિયા હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આખો ચાતુર્માસ જપ કરો તમે, ધારો એ સંકલ્પ સિદ્ધ થાય. મહિમા આવો સમજો તો ધ્યાન હરિનું થાય, દાસના દાસ થઈને રટો હરિ સદાય. એ જી દાસના દાસ થઈને તમે રટજો હરિ સદાય. આમ મીણબાના આખ્યાનમાં ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા દ્વારા એમનું સર્વોપરીપણું, એમનું ભગવાનપણું આપણને દેખાય છે. મહિમા મજબૂત આવા આખ્યાન સુણવાથી થાય છે, માટે આવી કથા સાંભળતા રહેવી અને પરમેશ્વરની દૃઢ નિષ્ઠા કરવી ને ભગવાનની આજ્ઞા પાળવી આ જ મોક્ષનો માર્ગ છે. વાલા ભક્તો, આજની આ શનિસભા આનંદમાં આપણે પૂર્ણ કરી. સહજાનંદ સ્વામી મહારાજ.